ගරු සරත් අමනුගමැතිතුමා,
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, අපේ ආර්ථිකය ගැන අපි සාකච්ඡා කරන අද දවස මගේ අදහස හැටියට ඓතිහාසික දවසක්. මොකද අද උදේ අපේ කැබිනට් මණ්ඩලය ඒකමතිකව තීරණය කරා හම්බන්තොට වරාය පිළිබඳව ජොයින්ට් වෙන්චර් එකක්, නැත්තං සාමූහ ව්‍යාපාරයක් ඇති කරලා එම හම්බන්තොට වරාය මේ කලාපේම ජාත්‍යන්තර වරායක් සහ ඊට අනුබද්ධ කර්මාන්ත කලාපයක් ඇති කරා. මේක අපේ ආර්ථිකය ගැන විග්‍රහ කරනකොට මං හිතනවා ඉතාම ඓතිහාසික තීරණයක් අද ඓතිහාසික දවසක්. මොකද අපි ආර්ථිකය ගැන විවිධ අංශවලින් විග්‍රහ කරන්න පුළුවන්. අද දිනත් මේ විවාදයේදී අපේ ආර්ථිකයේ එක එක ක්ෂේත්‍ර ගැන, එක එක අංශ ගැන තර්ක විතර්ක ඉදිරිපත් වුණා. අද මම බලාපොරොත්තු වෙන්නේ ඒ ක්ෂේත්‍ර අතරින් සමහර විට ඉතාමත්ම වැදගත් ක්ෂේත්‍රය වන අපේ ආර්ථිකය සහ ජාත්‍යන්තර බලපෑම් කියනේ අංශය ගැන කතා කරන්න. අපි දන්නවා රටක ජාත්‍යන්තර වශයෙන් සහ දේශීය වශයෙන් ආර්ථික ස්ථාවරභාවය ගැන අපි අද කතා කරනකොට ඒ රටේ විදේශ විනිමය සංචිතය ගැන අවධානය යොමු කරන්න ඕන. ඒ රටට කොච්චර විදේශ විනිමය තියෙනවද? මේ රටට ගේන ආනයන භාණ්ඩ වලට ගෙවන්න මාස කීපයකට කොයිතරම් ප්‍රමාණයකට අපේ මුදල් සංචිතයේ තියෙනවද? දළ වශයෙන් අඩු ගානේ මාස 6කට මුදල් අප සතුව තියෙන්න ඕන. ඒ වගේම එය වෙළඳ ශේෂය කෙරෙහි බලපාන. අපේ භාණ්ඩ පිටරටට විකුණනවා, පිටරට භාණ්ඩ අපේ රටට ගේනවා. එසේ කිරීමේදී අතිරික්තයක් ඇති වෙන්නේ කොහෙද? ඒක අපේ ආනයන භාණ්ඩ සඳහා වියදම් කරන ප්‍රමාණය වැඩි නම්, අපිට ලැබෙන මුදල අඩු නම්, එහෙමනම් ඒ ආර්ථිකයේ යම්කිසි අඩුපාඩුවක් තියෙනවා කියලා අපට තර්ක කරන්න පුළුවන්. දැන් ලංකාවත් අපේ ආර්ථිකයක් තියෙන්නේ ඒ ප්‍රශ්නවලට මුහුණ දෙන අවස්ථාව. අපි විදේශ සංචිත සෞඛ්‍යමත් නිරෝගිමත් තත්ත්වයක තියෙනවා කියලා කියන්න බෑ. අපේ ආනයනය අපනයනය ගැන තියෙන ඒ වෙළඳ ශේෂයේ ස්වරූපය නිරෝගිමත් කියලා කියන්න බෑ. ඒකට විවිධ හේතුන් තියෙනවා. එක රජයක් නෙමේ සෑම රජයක්ම ඒ තත්ත්වයට හවුල්කාරයෝ. එයින්ද අද අපි අහන්නේ ඇයි මේක ඇති වුණේ, මොනවද මේකට තියෙන පිළියම් සහ අද අපි ආරම්භ කරපු මේ හම්බන්තොට සංවර්ධන ව්‍යාපාරය තුළින් මේ මූලික ප්‍රශ්නයට අපි විසඳුම් හොයන්නේ කෙසේද කියන එක තමයි අද මම විස්තර කරන්න බලාපොරොත්තු වෙන්නේ. අද පැහැදිලිව පේන දෙයක් තමයි ඇමරිකන් ආර්ථිකය, බටහිර ආර්ථිකය අර තිබුණ අමාරු කාලයෙන් එළියට ඇවිල්ලා වර්ධනයට නැඹුරු වෙච්චි ආර්ථිකයක් බවට පත්වෙලා තියෙනවා. මම තමුන්නාසලට කියවන්න කැමති මේ අලුත්ම ද ඉකොනොමිස්ට් කියන සඟරාව මාර්තු 18 සඟරාව. ඒගොල්ලෝ කියනවා A year ago, the Federal Reserve had expected to raise interest rates 4 times in 2016. Global frailties put paid to that. Again, Isara Tamange a Nayavalta Dena Polia Polia Anupate Vedikaran American Mahabanku came, Mahabanku last Vera Hitiata Artike Duratal Nisakar and Beruda. Namut then Mukadavelatin. Now things are different. This week, the Fed raised rates for the second time in 3 months, thanks partly to the vigor of the American economy, but also because of growth everywhere else. එතකොට පහුගිය රජයේ කාලේ තිබුණ එක්තරා තත්වයක් සීග්‍රයෙන් වෙනස් වෙගෙන යනවා. මොකද ඒ කාලේ ඇමරිකාව ආර්ථික අර්බුදයකට ගියාම ඒ ආර්ථිකයෙන් ගොඩ එන්න ඒගොල්ලෝ කරුණු දෙකක් කරා. එකක් තමයි අලුතෙන් මුදල් වැඩි වැඩියෙන් මුද්‍රණය කරා. ඩොලර් වැඩි වැඩියෙන් මුද්‍රණය කරා. දෙවෙනි දේ තමයි ඒ රටේ කර්මාන්තවලට නව ජීවියක් දෙන්න ණය පොලි අනුපාතය ඉතාම පහළ මට්ටමකට තිබ්බා. බොහෝ විට මම කියන්න කැමති කීයද තිබුණේ ඇමරිකාවේ ඒ කාලේ පොලි අනුපාතය Tibune the theater Dasama Binduai Pahai Namut ada a he to ing America ada Egolang Artike di Unukar Latin Etakota Poli Anupate Vadikar Latin Poli Anupate Pahal Tibuna Kali American dollar Lanka වගේ රටවල් වලට ආවා අපිට පුළුවන් වුණා ඇමරිකන් ඩොලර් බිලියන 3.5ක් ඇමරිකන් ධනපති ආයතන ටෙම්පල්ටන් ෆන්ඩ් කියන එක ඒ පෙන්ෂන් ෆන්ඩ් එකෙන් සල්ලි පහුගිය රජයේ කාලේ ඇමරිකන් ඩොලර් බිලියන 3.5ක් මේ රටට ආවා එහෙනම් අපිට කියන්න ඕන පහුගිය රජයේ කාලේ ආර්ථික සංවර්ධනයේ පදනම ඇමරිකන් සල්ලි කියලා තමුන්නාස්ලා හොඳට මතක තියාගන්න. ඒ අතිවාරම දැම්මේ ටෙම්පල්ටන් ෆන්ඩ් එකෙන් ගෙනාපු ඇමරිකන් ඩොලර් බිලියන 3.5යි. ඒක හපංකමක් කියලා කියන්නත් පුළුවන් අපි නෑ කියන්නේ. ඒක අඩුපාඩුවක් කියලා කියන්නත් පුළුවන් අපි දන්නේ නෑ. නමුත් ඒ කාලේ විශේෂයෙන්ම මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ කාලේ මධ්‍යම බැංකුව කියනකොට අපේ විදේශ සංචිත American dollar billion hatak තියෙනවා කියලා කියනකොට රටට ඒකෙන් 3.5 billion Templeton fund එකෙන් වැඩි පොලි අනුපාතයක් ගෙවලා ලංකාවට ගෙනාපු සල්ලි. ඒකතාවකාලික දෙයක්. දැන් ඇමරිකාව ඒ පොලි අනුපාතය වැඩි කරපුවාම තමුන්නාස්ලාගේ හිතමිත්‍ර Templeton fund එකට හිතනවා දැන් ලංකාව දාලා යන්න වෙලාව. මොකද ඒ සල්ලි අපිට ගන්න පුළුවන් American dollar එකට දාලා ලංකාවට මහ බැංකුවට ණය දෙන ප්‍රමාණයට වඩා ලොකු පොලි අනුපාතයකට ඇමරිකාවට ගෙනිහිල්ලා ඒ සල්ලි ගන්න පුළුවන්. හැබැයි ඒගොල්ල විතරක් නෙමෙයි. ලෝකේ හුඟක් ඒ ආයතන අපේ වාගේ රටවල් වලින් සල්ලි එළියට අරගෙන ඇමරිකාවට ගෙනියනවා. මොකද ඒ රේට් එක ඒගොල්ලන්ගේ පොලි අනුපාතය වැඩි කරලා තියෙනවා මම තමුන්නාන්සලාට මතක් කරන්න කැමති ඉතාම හොඳ ලිපියක් my view economic matters wa විජේවර්ධන මැතිතුමා අපේ මහ බැංකුවේ හිටපු නියෝජ්‍ය ප්‍රධානියා එතුමා එක කාලයක බන්දුල ගුණවර්ධන මැතිතුමාගේ ප්‍රධාන උපදේශක බන්දුල ගුණවර්ධන මහත්තයාගේ කටින් ආවේ විජේවර්ධන මහත්තයාගේ අදහස් අර රුපියල් 2500ට පවුලක් ගෙනියනවා පුළුවන් කියලා මං හිතන්නේ නැහැ විජේවර්ධන මහත්තයා කිව්වයි කියලා. නමුත් සුවදා ඒ ස්වාධීන අදහස් අයින් කරුවට පස්සේ නියම ආර්ථික අදහස් ආවේ විජේවර්ධන මැතිතුමාගෙන්. දැන් එතුමා මොකද කියන්නේ? දැන් ඇමරිකාවේ මොනිටරි පොලිසි එක. ඒගොල්ලෝ දෙන පොලි අනුපාතය වැඩි වෙනකොට වෙන සල්ලි එහාට යනවා. ඔබාමගේ කාලෙ හිටිය මිසිස් යෙලන් එයා තමයි මධ්‍යම බැංකුව ඒකට ගැන ෆෙඩරල් බැංකේ කියලා ඒකේ ෆෙඩ් ඒකේ නායිකාව කිව්වා අපි මේ පොලි අනුපාතය හෙමින් හෙමින් උඩහට ගෙනියන්නම් ලංකාව වගේ දියුණුවෙන රටවල් වලට මේකට සකස් වෙන්න අවස්ථාවක් දෙන්න. නමුත් ට්‍රම්ප් ආවට පස්සේ අලුත් ප්‍රතිපත්තිය තමයි ඉක්මනින් ඒගොල්ලන්ගේ මුදල් වලට දෙන පොලි අනුපාතය වැඩි කරලා වෙන ආර්ථික වලට ඕන දෙයක් වෙච්ච දින් ඒවා ඇමරිකාවට ඇදලා ගන්න. එතකොට අද අපිට ප්‍රශ්නයක් තියෙනවා. අපිට නෑ කියන්න බෑ. ඒ කාලේ අපි ඇමරිකාවෙන් නෙමේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලෙන් ස්ටෑන්ඩ් බයි රේන් පිලට් ඇමරිකන් බිලියන 2.6ක් අපි ගත්තා. මොකද ඒ කාලේ උනත් අපිට අවශ්‍ය වුණා අපේ ව්‍යවස්ථාව අපේ ආර්ථිකය අලුත් විදියට සකස් කරන්න. ඉතින් ඒ වගේම තමයි මේ රජයත් ස්ටෑන්ඩ් බයි අරේන්ජ්මන්ට් එක නෙමෙයි ෆැසිලිටි එකක් හැටියට තව බිලියන 1.5ක් අරගත්තා. නමුත් ඒ 1.5 දෙන ඒ කොටස් එකයි දුන්නේ. මේ රටේ ආර්ථිකයේ හොඳ පැත්තට විදේශ සංචිතය වැඩි කරගන්න කටයුතු කරේ නැත්තම් ඉතුරු සංචිත දෙකත් අවධානයට ලක් වෙලා තිබුණේ. එහෙනම් ඊටාම වැදගත් දේ තමයි ආර්ථිකය ගැන විශ්වාසය. අද මුදල් වලටත් වඩා ආර්ථිකයකට අනාගතයක් තියෙනවයි කියන විශ්වාසය තමයි ඊටාමත්ම වැදගත්. මේගොල්ලෝ මේ ලැබෙන ආයෝජන තුලින් විදේශ ආයෝජන තුලින් ආර්ථිකය හරිමකට අරගෙන මේ ගන්න ණය ආපහු ගෙවන්න තරම් ශක්තියක් ඇති වෙයි කියන විශ්වාසය ඇති කරන්න ඕනේ. එහෙනම් ඒ විදිහට ආයෝජන කරලා ආර්ථිකය ඉහළට ගන්න බැරි වුණොත් ඒ රටවල් වලට ආයෝජනේ ගලාගෙන එන්නේ නැහැ. දැන් තමුන්නාසර එකක් කියන්න කැමති. අද චීනේ වියට්නාමේ දෙකේම ආර්ථිකය නැග්ගුවේ ඔය දේශීය දර්ශනයෙන් නෙමෙයි. ඒ හැම එකටම ඇමරිකන් සහ බටහිර ආයෝජන ආවා. චීනේ නගලා ගත්තේ විදේශ ආයෝජන වලින්. ෂැන්හයි නගරයට ගිහිල්ලා බලන්න ඒ ගඟ හරහා ලොකු අකුරෙන් ගහනවා බෝඩ් ඇමරිකාවේ ඒ නායකත්වයෙන් ලෝක නෑ නෑ ඔබතුමාට මම පස්සේ තේරුම් කරලා දෙන්න මොකද්ද කියලා. නමුත් අපි සංඛ්‍යාලය කරන අනුව දන්නවා ඒ ආයෝජනය ආවේ ඇමරිකාවේ. වියට්නාමෙත් එහෙමයි. දැන් ඒ ප්‍රශ්නේ මං ඒකෙන් මතු කරන්නේ රටකට ෆොරින් ඩිරෙක්ට් ඉන්වෙස්ට්මන්ට් නැත්තම් විදේශ ආයෝජනය නැතුව ඒ රටකට ඉදිරියට යන්න බෑ. අද මේ තියෙන තර්කකාරී ලෝකෙ. එහෙම නැත්තම් ඔක්කොටම තනකොළ කන්න පුළුවන්. නැත්තම් ඔබතුමාලා කිව්වා වගේ තේ ගස් ටික ඔක්කොම අර මඤ්ඤොක්ක හදන්න පුළුවන්. නමුත් කවුරුත් ඒ විදිහේ ආර්ථිකයකට යන්නේ නැහැ. වර්තමාන ආර්ථිකයකට යන්න ඕන නම් විදේශ ආයෝජනය අවශ්‍යයි. දැන් එතකොට බලමු. අපි මේ හම්බන්තොට ව්‍යාපෘතිය තුලින් මොකද්ද අපි කරන්න හදන්නේ? ඇත්ත වශයෙන් අපි කවුරුත් දන්නවා මං හිතනවා ඒක හොඳ අදහසක්. ලංකාවේ රජයක් කළ යුතු වැඩක් හම්බන්තොට වගේ තැනක මේ වගේ වරායක් හදන එක. ඒකට අපිට කිසි කෙනෙකුට වරද්දක් කියන්න බෑ. ඒක හොඳ තීරණයක්. අපිත් ඒ කාලේ කැබිනට් එකේ හිටියේ අපි අනුමත කරා. නමුත් ප්‍රශ්නේ වුණේ අද මේ ජාත්‍යන්තර ස්වරූපය තුල නැව් එන්නේ නොඑක් විදිහේ සංකීර්ණ සම්බන්ධතා නිසා. නිකම්ම නැව් අපි හාබරයක් හදාගත්තා කියලා නැව් වෙන්නේ නැහැ. අද ඉන්දියාවේ මගේ ඉතින් හාබර් 7-8ක් හදනවා. පකිස්තානයේ හදනවා. බංග්ලාදේශයේ හදනවා. විශාල තර්කකාරී තත්ත්වයක් තියෙනවා නැව් ගෙන්න ගන්න. තමුන්නාසලා දන්නවද අද කොළඹ 80%ක් එන්නේ ඉන්දියාවට ගෙන යන ට්‍රාන්ස්ෂිප්මන්ට්. මොකද යුරෝපයෙන් නැත්නම් ඇමරිකාවෙන් ලොකු නැව් පුරවගෙන එනවා. පුරවගෙන ඇවිල්ලා කොළඹදී පුංචි පුංචි වලට නැව් දාලා නැව් වලට ඒවා දාලා කන්ටේනර් ඒ රටවල් වලට සමහර ඒවා ඉන්දියාවට යනවා, සමහර ඒවා බුරුමයට යනවා, සමහර ඒවා වියට්නාමයට යනවා. ඒක තමයි ට්‍රාන්ස්ෂිප්මන්ට් කියන්නේ. දැන් මේ අවාසනාවන්ත විදියට පේරාදෙණිය විශ්වවිද්‍යාලයේ නිග්‍රහ කරපු ලලිත් අතුලත් මුදලි මැතිතුමා තමයි කොළඹ ට්‍රාන්ස්ෂිප්මන්ට් හාබර් එකක් හැටියට මුලින්ම කරේ. ඉස්සර වෙන වෙනම පකිස් පෙට්ටි ගෙනල්ලා හාබර් එකේ බාන්නේ. ඒක නවත්තලා කන්ටේනර් කෙරුවේ ලලිත් අතුලත් මැතිතුමා. එතුමාට නිග්‍රහ කරලා තියෙනවා දැන් මේ පේරාදෙණිය විශ්වවිද්‍යාලයේ කනගාටුයි අපිත් ඒ විශ්වවිද්‍යාලයේ ශිෂ්‍යනායකයෝ වැඩිටි හිටියා. ඉතින් මොකද්ද තත්වේ? දැන් අපි හම්බන්තොට ප්‍රචාරයක් ගෙනිච්චා මේක පිටරටට විකුණන්නයි. කොහෙත්ම නැහැ. තමුන්නාසලා මොකද කරේ? සප්ලයි ඕන් ඔපරේට්. SOT සප්ලයි ඕන් ට්‍රාන්ස්ෆර්. මොකද්ද ඒක කිව්වේ?
බිල්
නෑ මොන මේ
බූට්
මොකද හම්බන්තොට කිව්වේ මේ මාගම්පුර කොම්පැනිය කියලා හැදුවා. ලංකාවේ රෙජිස්ටර් කරා කොටසක් චීනයට 65% චයිනා හාබර් එකේක චයිනා මර්චන්ට් නෙමේ අනිත් කොටස ලංකාවට. එතකොට විකුණලයි කියලා කවුරුත් කිව්වද? එක කවුරුත් ගිහලා පොල් ගැහුවද? කැබිනට් එකේ කට ඇරියද? කිසි දෙයක් කරේ නැහැ. ඒකම තමයි දැන් කරලා තියෙන්නේ. ඒ වගේ ලංකාවේ රෙජිස්ටර් කරපු කොම්පැනියක් 80% චීනයට 20% නමුත් මාස 5ක් ඇතුළත 80%ෙන් 20%ක් අඩු කරලා ඒගොල්ලෝ 160%කට එන්න පුළුවන්. ලංකාවේ ඕන කෙනෙකුට ගන්න පුළුවන්. ඒ ඉතුරු 120 කොටස් 140යි 60යි කරගන්න පුළුවන්. ඒතර මම අහනවා මොකද්ද? මාස 5ක් ඇතුළත අර 80 60 කරන්න ගන්න පුළුවන්. අපි ලංකාවේ කොම්පැනි වලට ගන්න ඕන නම් ඒ 120ක් කොටස් මුදල් ගන්න පුළුවන්. මාස 5ක් ඇතුළත. තේරුණාද? එතකොට මේක ලංකාවේ කොම්පැනියක්
රංජිත් කරුණු එකතු
පරණ විදිහටම හවුල් ව්‍යාපාරයක්.
කාලය අවසන්
වෙගෙන යනවා. මට විනාඩි 5ක් දෙන්න.
මේ
ඒඳ පිටරට වලට විකුණන කියන එක අමෝලික බොරුවක්.
ගරු
මේක
තව මේ අද කාලෙත් එක්ක
එක කාරණයක් මම තව කියන්න
ඕන. හොඳයි. මේකින්ද විලාව ගන්නෙ?
මේකේ සම්පූර්ණ ආරක්ෂක කටයුතු ශ්‍රී ලංකා රජය බාරගත්ත දෙයක්. ලංකාවේ නාහුක හමුදාව තමුන්නාස හිතනවාද ලේසි වැඩක් කියලා ඇමරිකාව ජපානය චීනය ඉන්දියාව මේගොල් ඔක්කොම එක සාකච්ඡා කරලා ඒගොල්ලන්ගේ අනුමැතිය ඇතුව මෙහෙම වරායක් ඇති කරගන්න එක ලේසි දෙයක්ද? තමුන්නාස ඒක කරගන්න පුළුවන්ද? අද එනවා ඇමරිකාවේ නැව් ජෙනරල්ලා එනවා චීනය ජෙනරල්ලා එනවා පකිස්ථානය ජෙනරල්ලා එනවා ඉන්දියාවේ ජෙනරල් ඔක්කොම අතට අත දීලා යනවා. ඒවා පිළිගන්න. මොකද මේක ජාතික වස්තුවක්. මම කියන්නේ මේක එක ආණ්ඩුවක වැඩක් කියලා. තමුන්නාසත් මේ හොඳ වැඩක් මේ වරාය හදන එක. ඒක අපි ඉදිරියට ගෙනියන්න ඕනේ. අනිත් එක අපි මතක තියාගන්න ඕනේ. බොරුවට මෙහෙ ගෑ ගහලා ඔය 80% ඉන්දියානු ඒ බාණ්ඩ ලංකාවට එන එක නවත්තා ගත්තොත් කොළඹ වරාය වහන්න වෙනවා. මහලොකෝට කොළඹ වරාය ගැන කතා කරාට අද කොළඹ වරායේ ආදායම මොකද්ද? එක පැත්තකින් CICT එක. අනිත් පැත්තෙන් SGIT එක. SGIT එක. ඒකේ කප්පන් වලින් තමයි ඔය SLP එක ජීවත් මේවා වෙන්නේ. බදු අරගෙන ඒක පොලියක් හැටියට පෙන්නනවා. ඒක ගැන අපි ලැජ්ජානෝ ඒක හැටියට ප්‍රසිද්ධිය කියන්න අපි කැමති නැහැ. නමුත් ඇත්ත කතාව මේ රටේ තර්කකාරී ලෝකයේ අපේ රටේ කර්මාන්තකරණය අවශ්‍යයි. චීන අගමැතිතුමා කිව්වේ ඔයගොල්ලෝ නිකන් තේ රබර් පොල් විකුණලා ඉදිරියට යන්න බෑ. කර්මාන්තකරණයට යන්න. අලුත් කර්මාන්ත කලාප හදන්න. අද අපි කර්මාන්ත 400ක් ගෙනල්ලා. දැනටමත් මෙතුමා කතාවේ කියයි නැව් හදන එක, තෙල් පිරිපහදුව, ස්ටීල් ෆැක්ටරි මේවා ඔක්කොම ගහලා. මුළු දකුණු ආසියාවේම ලොකුම කර්මාන්ත පුරය හම්බන්තොට හදනවා කියමින් තමුන්නාසලාට ස්තුති කියමින් මගේ වාසත් අපි අවසන්.
ගරු රංජිත් දේශය සමත්වා කලින් අපේ
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි අද දවසේ සභාව කල් තැබි මේ යෝජනාව ඉදිරිපත් කිරීමේදී
කර්මන්තුමා කතා කරන්න.
ගරු කාර්ක සභා සභාපතිතුමනි ආණ්ඩුව නියෝජනය කරන ගරු ඇමතුමන්ලා විසින් කරන ප්‍රකාශවලට සාවධානව ඇහුම්කන් දෙනකොට රටේ කිසිම ආර්ථික ප්‍රශ්නයක් අර්බුදයක් කිසිම දෙයක් නෑ. ඉතාම හොඳින් රටේ සියල්ල ගලාගෙනෙන සියල්ල සිදුවමින් පවතිනවා. ඒවගේ අපේ මිට පෙරගතාරු ගරු සරත් ඇමනුගම ඇමතුමා කතා කරනකොට මන් දැන එතුමා ඔයටිකම තමයි මේ පැත්තින්නකොට කිව්වේ. එදා විපක්ෂය පට්ටක ගහ මේ පැත්තින කිවත් ඒකයි දැන් එහට කියලා මෙහට කියන්න එත් ඒකයි. ඒක හින්දා මේ වනන් එතරම් අමුතු කතා නෙවෙයි අපිට. ඒවගේම මොනවා කිව්වත් අද මේ මහපොළොවේ පැළවෙච්ච සත්‍ය තමයි ගරු සභාපත්තුමනි රට කොයි ආකාරයේ සුකිතමුදිත තත්ත්වයකට පත්වෙලා තියෙනවා කියලා මේ ඇමතුමන්ලා මොන ආකාරයෙන් ආණ්ඩුව පැත්තෙන් කිව්වත් රටතුළ මහා භයානක ආර්ථික අර්බුදයක් ගොනු වෙලා තියෙනවා. මේක රටේ සාමාන්‍ය ජනතාවට ඉතාම හොඳින් ජනතාවගේ ඇඟට දැනෙන ආර්ථික අර්බුදයක් මේ රජය විසින් නිර්මාණය කරලා තියෙනවා. ඒවගේම දැන් කබීර් රසීම් ගරු ඇමතුමා ප්‍රකාශ කරනවා මේ මෙච්චර කාලයක් තිබිච්ච ආණ්ඩු මේ ආයෝජන වැඩ පිළක් කරේ නැහැ කියලා කතාවක් කියනවා මට ඇහුණා. ඉතින් 70 ඉඳලා 77 වෙනකම් 77 ඉඳලා 94 වෙනකම් අවුරුදු 14කුත් 2000 ඉඳලා 2004 වෙනකම් අවුරුදු 3කුත් ඉතින් හිටියා. ඉතින් ඒ කාලේ නොකරපු දේවලුත් එයා වැටෙන්නුනේ ගොනුවට. ඔබතුමාගේ අදහස් දක්වද ඔබතුමා කිව්වා ගරු ඇමතුමා මේ රටේ ආර්ථික සංවර්ධන ආයෝජන ව්‍යාපෘති මෙහි ඇති වෙලා නැහැයි කියලා. ඉතින් අවුරුදු 21ක් තමුන්නාන්සලා හිටියන්නේ.
සභාපතිතුමනි නෑ මං ආයෝජනයක් නොවුනා කියලා කිව්වේ නෑ. අපි අපේ අවශ්‍ය සම්පත් හරියට පාවිච්චි කරේ නෑ. ඒවා ප්‍රයෝජනයට ගත්තේ නෑ කියලා මං කිව්වා. උපරිම කරගත්තේ නෑ. ඒවා අපේ පැත්තේ විතරක් නෙවෙයි දෙපැත්තෙම අඩුපාඩු තියෙන්න පුළුවන්. ඒකයි මං කිව්වේ. අපි ඒක වෙනස් කරන්නයි මං යෝජනා කරන්නේ.
ඒක හොඳයි. හොඳ යෝජනාවක් ඇමතුමා. ඊළඟට දැන් රට තුළ කොයි ආකාරයේ ආර්ථික සංවර්ධනයක් සිද්ධ වෙලා තියෙනවා කියලා කිව්වත් අද මේ වෙනකොට ගරු නියෝජ්‍ය සභාපතිතුමනි මේ රටේ සාමාන්‍ය ජනතාව ජීවත් වෙන බැරි තත්ත්වයක් ඇති වෙලා තියෙනවා. ඉතින් මිනිස්සුන්ට කාලා ඇඳලා ඉන්න පුළුවන් ආර්ථිකයක් නම් ආර්ථිකයේ සංවර්ධන වෙච්චයක් කියලා අපි හිතනවා. රටේ ආර්ථිකයේ ප්‍රතිඵල ජනතාවට දැනෙන්න ඕන. දැන් මේ ආණ්ඩුවම එක එකලාට මහා වල්බූත ගැසට් පත්‍ර නිකුත් කරනවා. මීට මාස දෙකකට ඉස්සෙල්ලා මේ සභාවෙම සීනි මිල පාලනය කරන්න ගැසට් එකක් ගැහුවා. රුපියල් 30ක් තිබිච්ච සීනි බද්ද 125 දක්වා අඩු කෙරුවා. ගිය මාසේ ආයෙක ඊට වැඩිය වැඩි කරනවා. දැන් ගැසට් එකෙන් කිව්වා සීනි මිල රුපියල් 95 දෙන්න පුළුවන් කියලා. හැබැයි දැන් 125 වෙළඳපොලේ සුදු සීනි. දැන් මෙන්න මේ ආකාරයට අද සාමාන්‍ය ජනතාවට ජීවත් වෙන්න බැරි විදිහේ දැවැන්ත අර්බුදයක් රටතොල නිර්මාණය වෙලා තියෙනවා. මිනිස්සුන කන්න බොන්න නැති අතේ මිටේ සල්ලි නැති ආර්ථිකයක් පහුගිය අවුරුදු කාල සීමාව තුළ මේ යහපාලන රජ විසින් නිර්මාණය කරලා තියෙනවා කියන එක මේක පිළිගන්නවා. ඊළඟට දැන් රට ඉතාම දැවැන්ත ආකාරයේ ණය අර්බුදයක ගිල්ල තියෙනවා කියන ආණ්ඩුව කියනවා. ඒක ඇත්ත. හැබැයි ඒ පහුගිය කාල සීමාව තුළ ණය ගත්ත වේගයට වඩා වැඩි වේගයකින් මේ වර්තමාන රජයේ පහුගිය අවුරුදු දෙක කාල සීමාව තුළ ණය අරගෙන තියෙනවා. 2014 2016 අවුරුදු දෙකේ ණය වැඩිම රුපියල් බිලියන 211ක්. රුපියල් බිලියන 211කින් ණය වැඩි වෙලා තියෙනවා. හැබැයි මහින්ද රාජපක්ෂ මැතිතුමා අපි ආණ්ඩු කරපු කාලේ 2005 2014 දස අවුරුදු 10ක් ඇතුළත ණය වැඩිම රුපියල් බිලියන 5169යි. මේක අවුරුදු දෙකක් ඇතුළත 2011කින් ණය වැඩි වෙලා තියෙනවා. ඒක මේ ගත්ත ණය මුදල් වලින් රටට ලැබිච්ච අලුත් හඳුන්වා දෙන ව්‍යාපෘති මොනවාද? ඒ වගේම කබීර් රසීම් ගරු ඇමතුමායි කතා කරන මම ආයතනයක් තියාගත්තා. එතුමා කිව්වා මේ තුන්වෙනි වතාවට ලංකාවේ හැම ග්‍රාමීණදාරි වසඟොන්ට 110 දෙනවයි කියලා. ඒක සම්පූර්ණ සභාව නොමගෙවීමක්. අපි දන්නවා අපි සම්බන්ධ ග්‍රාමීණ වලට යනවා. ගරු ඇමතුමා මේ අවුරුද්දේ 110ක් දීලා නැහැ. 105යි දීලා තියෙන හැම ග්‍රාම සේවාසමටම. නෑ ඔබතුමා කිව්වා තුන්වෙනි වරටත් කියලා කිව්වා. නැවත බලන්න. ඒකර ප්‍රකාශයේ රෙකෝඩින්ග් එක නැවත බලන්න. ඔබතුමා කිව්වා තුන්වෙනි වතාවටත් 110ක් දීලා තියෙනවා. 110ක් දීලා නැහැ. මෙන්න මේ ආකාරයට මේ සභාව ඇතුලේ යම් යම් අසත්‍ය ප්‍රකාශ කරන්න පුළුවන්. හැබැයි මේවා රටට යනකොට රටේ ඉන්න මිනිස්සු දන්නවා රටට මේ තරම් සල්ලි ගමන ගිහිල්ලා තියෙනවා. ඉතින් මේ වගේ අසත්‍ය ප්‍රකාශ මාධ්‍යවලට හෝ සභාවට කියලා නොමග යවීම නෙමෙයි කළ යුත්තේ වගකීතු ආණ්ඩුවක් හැටියට. මේ සම්බන්ධව වගකීතු ආණ්ඩුවක් රටට සල්ලි ගෙනහලා පෙන්නන්න වැඩ කරලා පෙන්නන්න ඕන. නෑ කතා සාප්පු දාලා කතික තරඟ තියෙනවා. ඇමතිවරු මෙතනට ඇවිල්ලා කතික තරඟ තියෙනවා.
කතික තරඟ පවත්වනවා. හැබැයි අත රට තුර ඔය කියන දේ ජීවමාන වෙලා නැහැ. මොකද්ද? මොකද්ද? හෝටල් හදන ගස් නැතුව මොකද මේ මේ ගල් වලින් හදන්නේ? හැදුවා. පුළුවන් නම් ගෙනියන්න FC ID එකට. ගෙනලා දාන්න. ගෙනියන්න. හෝටල් හැදුවා ගෙනියන්නකෝ අපි යන්නම්. වටින් නැතිව නෙමෙයි යමතුවා තමුන්නාසර පුළුවන් නම් 750 කර හිගත්තොත් නම් ගෙනියනවා පුළුවන් නම් ගෙනියන්න. යන් යන් කට්ටියත් එක්ක යන් ලබන පාරේනේ තමුන්නාසර. ඔය ඉන්න ඔක්කොම කට්ටියන ලබන පාරේ.
කාර්යයා තමයි.
පාතාලේ. ඒ නිසා දැන් ඊළඟට ගරු සභාපතිතුමනි දැන් මෙතන මේ විවාදයෙන් පිට කරනුකුත් මම තමුන්නාසගේ අවධානයට යොමු කරනවා. තමුන්නාසගේ අවධානයට යොමු කරනවා දැන් එදා පාර්ලිමේන්තුවේ ඇතුළත ගරු දිනේෂ් ගුණවර්ධන ඇමැතිතුමා මාර්තු 7 වෙනිදා සිදුවීම සිද්ධ වෙච්ච වෙලාවේ මෙතන පොලිසිය කැඳෙව්වා. ඒ පොලිසිය කැඳවනකොට පාර්ලිමේන්තු සම්ප්‍රදායක් දෙන පාර්ලිමේන්තුවේ වේත්‍රධාරීතුමා විසින් විශේෂයෙන්ම විශේෂ පුහුණුවකට ලක් කරපු කණ්ඩායමක් තමයි පාර්ලිමේන්තුවේ කටයුතු සඳහා යොදවන්නේ. ඒ නිසා පොලිස් නිලධාරීන් 265 දෙනෙක් අනුයුක්ත කරලා තියෙනවා. ඒ 265 දෙනාගෙන් පාර්ලිමේන්තුවේ අවුරුදු 15කට වැඩිය සේවය කරපු පොලිස් නිලධාරීන් 75 දෙනෙක් ඉන්නවා මේ කණ්ඩායම තුල. හැබැයි ඒ කණ්ඩායම ඇතුළට එදා ඇතුළත් කෙරුවා විශේෂයෙන්ම රාජකාරියක් සඳහා පාර්ලිමේන්තු භූමියට ඒ පරිශ්‍රයට වෘත්ති අවස්ථාව සඳහා ඇතුළත් වෙන පොලිස් නිෂ්කාසන වාර්තාවක් ගත යුතුයි. එහෙම කිසිම පොලිස් නිෂ්කාසන වාර්තාවක් ගත්තේ නැති ජුඩෝ ක්‍රීඩාවට සම්බන්ධ උතුරු ප්‍රදේශයේ පොලිසිය වැඩෙන පොලිස් නාරින් 3 දෙනෙක් මේ කණ්ඩායමට ඇතුළත් කරලා ගෙනහල්ලා තිබුණා. මේක ඉතාම බරපතල තත්ත්වයක්. මේක හිනා වෙන්න පුළුවන් ආණ්ඩුවේ පැත්තෙන්. මේ පාර්ලිමේන්තුවේ ආණ්ඩු පක්ෂෙත් විපක්ෂෙත් වගකිව යුතු නායකයෝ ඉන්නවා. මේ අයගේ ජීවිත ආරක්ෂාව පිළිබඳ බරපතල ප්‍රශ්නයක් තියෙනවා. එතන අපි අහනවා
ගරු මන්ත්‍රීතුමා වේලාව අවසන්.
අපි අහනවා ගරු නියෝජ්‍ය කාර්ක සභා සභාපතිතුමනි මේ කාගේ වමනාවටද කාගේ අවශ්‍යතාවයටද පාර්ලිමේන්තු පරිශ්‍රය තුළට පොලිස් නිෂ්කාසන වාර්තා ලබා ගත්තේ නැති පාර්ලිමේන්තුවේ 265 දෙනා ඒ නිලධාරීන් අතර නැති සංචිතේ නැති 3 දෙනෙක් මේක ඇස්සර අරගෙන ආවේ කොයි නායකයා සම්බන්ධව කියන්නේද? මෙන්න මේවා සම්බන්ධව ආණ්ඩුව පිළිතුරක් දිය යුතුයි. ඒක ආණ්ඩු පක්ෂේ නෝ විපක්ෂ වෙන්න පුළුවන්. මෙතන ඉන්න හැම කෙනාගේම ජීවිත වටිනවා. රටේ වැදගත් පුද්ගලයෝ මෙතන ඉන්නේ. ඒ නිසා මෙන්න මේවැනි කටයුතු සම්බන්ධව කාර්ය සභා නියෝජ්‍ය සභාපතිතුමා හැටියට ඔබතුමන්ලා ගරු කතානත අවධානය යොමු කළ යුතුයි. අපි මේ කතානතට කිව්වා මින් ඉදිරියට මේන් දේ සිද්ධ නොවිය යුතුයි. මෙන්න මේ ආකාරයට ආර්ථිකයත් කඩාවැහැලා ආරක්ෂාත් කඩාගෙන වැහැලා රට එකතන ගමන් කරන හොල්මන් අවුරුදු දෙකක් මේ යහපාලනවලට ගිහිල්ලා තියෙනවා. ඒ වගේම සරත් අමනුගම ඇමතුමා කියනවා අද ඊටාම ඓතිහාසික දිනයක් කියලා. ලැජ්ජයි කන්ද උඩරටින් ආපු මහජන නියෝජිතෙක් හම්බන්තොට වරාය විකුණන්න පිඹුරුමත් සකසල කරනවා ඓතිහාසික අවස්ථාවක් කියලා. අපිට අහන්න ඕනේ නියෝජනය කරන්නේ අර 815 රට පාවා දීපු සුද්ධංග කණ්ඩායමද මේයි මේ නියෝජනය කරන්නේ? මේ ඓතිහාසික අවස්ථාවක් කියලා මෙහෙම ප්‍රකාශ කරවත් අද රටේ ආර්ථික එකතන කරකැවෙන රට නන්නත්තර වෙච්ච මම්මුණා වෙච්ච අවුරුද්දයක් මේ ගෙවිලා තියෙන බව ප්‍රකාශ කරමින් ඔබතුමාට ස්තුති කරමින් මම නියන ඔබතුමාත් වාඩි වෙයි.
ස්තුති. කරු කබීරසෙන් මන්
එමත් තව විනාඩියක් දෙන්නම්. අර අර මේ මේ පෝට් සිටි එකේ අක්කර 25ක් සින්න අක්කරව ලියලා දුන්නේ කවුද? ඈ ඒ චීන රජයට අපේ ඉඩම් එතන අධි ආරක්ෂිත කලාපයක් තුළ අක්කර 25ක් ලියලා දුන්නේ. ඒ කාලේ ඒක වෙනස් කරේ අපි සංග්‍රිලා හෝටලේ ඉඩම ලියලා දුන්නේ කවුද? ඒවා සින්න අක්කර දීලා තියෙන්නේ. ඉඩම් විකුණන බව ගැන කතා කරන්න එපා. සෝමාවදී චෛත්‍ය ඩෝල් සමාගමට දුන්නේ කවුද?
හා ගරු පාඩලි චම්පිකර නායක ඇමතුමා ඔබතුමාට විනාඩි 8ක් තිබෙනවා.
ගරු මුලාසනාරූඪ මන්ත්‍රීතුමනි අපි පළමුවෙන් ස්තුතිවන්ත වෙනවා දිනේෂ් ගුණවර්ධන මන්ත්‍රීතුමාට මේ ආර්ථික කාරණා සම්බන්ධයෙන් විවාදයකට මේ පාර්ලිමේන්තුවේ අවකාශය ලබා දීම ගැන. මෙතනදී අද මේ රටේ මතු කරන්න දරන උත්සාහය 2005 ඉඳන් 2015 කාලය තුළ විශාල සංවර්ධනයක් සිද්ධ වුණා, ආර්ථික වර්ධනයක් සිද්ධ වුණා, ණය ප්‍රමාණය අඩු කරගත්තා. නමුත් දැන් එවැනි ආර්ථික වර්ධනයක් එවැනි සංවර්ධනයක් සිද්ධ වෙන්නේ නැහැ. ණය ප්‍රමාණය එන්න එන්න වැඩි වෙනවාය කියන ආකල්පය. අපි නිතරම පෙන්ලා දීලා තියෙන දෙයක් තමයි 2005 ඉඳන් 2015 දක්වා ඇති කරගත්තා වූ ආර්ථික වර්ධනය ඇති කරගත්තේ අවස්ථා දෙකකදී ඇති කරපු ආර්ථික බුබුලු දෙකක් මගින්. පළවෙනි ආර්ථික බුබුලට මඟ පෑදුනේ 2007-2008 කාලයේදී ඇතිවෙච්ච ලෝක ආර්ථික අර්බුදය. ඒ ලෝක ආර්ථික අර්බුදය ඇමරිකා එක්සත් ජනපදයේ කොටස් වලද පොළ කඩා වැටිලා එතන යවට පස්සේ එක්සත් ජනපදයේ තීරණය කළ අතිවිශාල මුදල් ප්‍රමාණයක් ව්‍යාපාරිකයන්ට පොලි විරහිතව ලබා දෙන්න. ඩොලර් බිලියන ගණනක් ට්‍රිලියනයකට ආසන්න මුදලක් මේ විදිහට වෙළඳ පොළට ඔවුන් නිකුත් කළා පොලි විරහිතව. අන්නේ ධනය අපේ රටවල් වගේ රටවල් වලටත් ගමන් කළා. දැන් මොකද වෙලා තියෙන්නේ? දැන් ඒ ගෝලීය මදු සමය, එහෙම නැත්නම් ඒ ග්ලෝබල් හනිමූන් එක දැන් ඉවර වෙලා තියෙනවා. දැන් එක්සත් ජනපදයේ අනුක්‍රමයෙන් තමන්ගේ පොලි අනුපාත ගිය වසරේ ඉඳන් ඉහළ දමාගෙන යනවා. ට්‍රම්ප් පාලනය විසින් ආරක්ෂණවාදය තමන්ගේ ක්‍රියාවලිය බවට පත් කරගෙන පැරණි ගෝලීය නිදහස් වෙළඳ ක්‍රමයට වෙනුවට අලුත් ආර්ථික ක්‍රමයක් ඒ රටවල අඳුන දීලා තියෙනවා. ඒ වගේම ඔහුගේ පාලනය යටතේ ඔහු සැලසුම් කළ තියෙනවා ඇමරිකා එක්සත් ජනපදයේ යටතල පහසුකම් නැංවීම සඳහා ඩොලර් ට්‍රිලියන එකහමාරකට අධික ප්‍රමාණයක් ආයෝජනය කරන්න. දැන් මේකේ ප්‍රතිඵලය මොකක්ද? මේකේ ප්‍රතිඵලය තමයි ලංකාව, ඉන්දියාව සහ මේ ආසියානු කරේ රට රටවල්වල ඒ කාලේ නොමිලේ ලැබිච්ච ඇමරිකානු ධනය ආපසු යන්න පටන් ගැනීම. ඒක තමයි ඒ ගෝලීය මදු සමය දැන් අවසන් වෙලා අහසින් පොළවට වැටෙන්න මේ සෑම ආර්ථිකයකටම අද බල කෙරලා තියෙනවා. ඒ නිසා තිරසර විසඳු අපේ විදේශ සංචිත නංවා ගැනීමට, ඒ වගේම විදේශ වෙළඳාම ශක්තිමත් කර ගැනීමට තිරසර විසඳුම් වලින් තොරව අපිට ගමන් මගක් දැන් තවදුරටත් ඉතුරු වෙලා නැහැ. මේ රජය උත්සාහ කරන්නේ, මේ රජය ආයාස දරන්නේ අන්නේ තිරසර ආර්ථික මගට රට පිවිසුවා ගැනීමයි. ඊළඟ දෙවනි බුබුල තමයි ඉදිකිරීම් බුබුල. පසුගිය රජයේ අවුරුදු 10 ඇතුලේ ගත්තහම රටේ ඉදිකිරීම් ක්ෂේත්‍රයේ, විශේෂයෙන්ම මහා මාර්ග ක්ෂේත්‍රයේ අධ්‍යාපනයට යොමු කළේ ප්‍රාග්ධන වියදම් වලින් 4%, සෞඛ්‍යයට වියදම් කළේ 6%, මේ දෙකම එක්කහු කළාම 10%. හැබැයි අධිවේගී මාර්ග සහ මහා මාර්ග ක්ෂේත්‍රයේ 45%ක් අපේ ප්‍රාග්ධන වියදම් වලින් යෙදවිලා තියෙනවා. ඒ තුලින් ඇති කරගත්ත විශාල ඉදිකිරීම් බුබුලක්. මේ ඉදිකිරීම් බුබුලේ සරණින් තමයි 45% ඉඳන් 6-7 දක්වා වෙච්ච ආර්ථික වර්ධනයක් ළඟා කරගත්තේ. ඉදිකිරීම් නරක නැහැ. ඒ ඉදිකිරීම් වලින් අපිට ප්‍රායෝගික ප්‍රයෝජන ලැබෙනවා නම්, ප්‍රායෝගික ආදායම් ලැබෙනවා නම් ඒ ඉදිකිරීම් වලින් අපිට ප්‍රයෝජනයක් ලැබෙනවා. නමුත් නැවෙන්නේ නැති වරායවල්, ගුවන් යානා එන්නේ නැති ගුවන් තොටුපළවල්, තල වේලන්න මුන් වේලන්න අධිවේගී පාරවල් තැනීමෙන් අපට ඒ ආදායම ලැබුණේ නැහැ. අන්නේ නිසා තමයි රාජ්‍ය මූල්‍යය අධික පීඩනයකට ලක්ුණේ. මම මේ සභාවේ දැනගැනීම පිණිස කියන්න ඕනේ, මේ පාර්ලිමේන්තුවට එන තැන පොල්දුව හන්දියේ පාලමක් ඉදි කරන්න තීරණය කළා. ඒ අවස්ථාවේදී මාර්ග සංවර්ධන අධිකාරියකට ටෙන්ඩර් කැඳෙව්වා. ටෙන්ඩර් කැඳෙව්වහම මේ පාලම සඳහා ටෙන්ඩරේ ආවේ ආසන්නයෙන් රුපියල් මිලියන 400 ගානක උත්තරයක්. නමුත් මේක හැදුවේ කීයටද? හැදුවේ 1980කට. ඒකයි මෙතන ප්‍රශ්නේ. මහින්ද මහත්තයාගේ කාලේ ලස්සන පාලම් හැදුවා, ලස්සන පාරවල් හැදුවා, ගෝඨාභය ලස්සන කළා කිව්වට ඒකේ මිල ගෙවන්න අදයි අපේ ජනතාවට සිද්ධ වෙලා තියෙන්නේ. මේ පාර්ලිමේන්තුවට එන තැන තියෙන පාලමේ ඇත්ත ඒකයි. ඒ පාලම පිළිබඳ ආඩම්බරෙන් කතා කරන විට අපි කියන්න ඕනේ නියම මුදල වඩා නාගරික ඒ අවස්ථාවේදී මාර්ග සංවර්ධන අධිකාරිය ප්‍රකාශ කරපු මුදල වගේ හරියටම පස් ගුණයක් වියදම් කළා තමයි ඒ පාලම ගොඩනගලා තියෙන්නේ. මේක තමයි එක උදාහරණයක් මේ ආර්ථික ඉදිරියට ගෙන යාම පිළිබඳ ගැටලු. මේක ප්‍රතිඵලය වුණේ මොකද්ද? මතක තියාගන්න 2000 වර්ෂයේ අපි ගත්ත ණය වලින් 1%යි වාණිජ ණය. නමුත් මහින්ද මහත්තයා කෙලවර කරනකොට අපේ ණයබරින් 52%ක් වාණිජ ණය. මේකේ ප්‍රතිඵලය හැටියට මොකද කියන්නේ? මේ ළඟදි මම දැක්ක පත්තරවල දැන්වීමුත් දාලා තියෙනවා. දලදේශීය නිෂ්පාදනයට සාපේක්ෂව අඩු කරගත්තයි කියලා ණය ප්‍රමාණය. දලදේශීය නිෂ්පාදනයට සාපේක්ෂව ණය ප්‍රමාණය අඩු කරගත්ත පමණින් රටේ ප්‍රශ්න විසඳෙන්නේ නැහැ. වැදගත් කාරණය ආණ්ඩුවේ ආදායමෙන්, බදු ආදායමෙන් කීයක් වැය වෙනවද ණයයි පොලියයි ගෙවන්නේ කියන එක තමයි වැදගත් කාරණය. සමහරු පෙන්නලා තියෙනවා ජපානයේ 240%ක් දලදේශීය නිෂ්පාදනයෙන් ඒ අයගේ ණය බර. නමුත් ජපාන් ආණ්ඩුවේ ආදායමෙන් 15%යි යන්නේ ණය සේවා ගාස්තු සහ පොලී ගෙවන්. අපේ රටේ තත්ත්වය මොකද්ද? අපේ රටේ 76%ක් කිව්වට දලදේශීය නිෂ්පාදනයෙන් අපේ ණය බර, අපේ ආණ්ඩුවේ විශේෂයෙන්ම අපේ බදු ආදායමෙන් 100%කට වැඩි ප්‍රමාණයක් වැය වෙනවා ණයයි පොලියයි ගෙවන්න. ඒකයි අපේ රටේ අර්බුදය. අපි බොහොම ආඩම්බරෙන් කියනවා අපි ඇති කරපු මේ රාජ්‍ය මූල්‍ය ප්‍රතිපත්තිය මත ඉතිහාසයේ ප්‍රථම වතාවට අපේ බදු ආදායමට හැකි වෙලා තියෙනවා ණයයි පොලියයි පිළිබඳව තියෙන ඒ මුදල අපේ බදු ආදායමෙන් ගෙවන්න අපට හැකි වෙලා තියෙනවා. ඒ වගේම රජයේ පුනරාවර්තන වියදම ගෙවා ගැනීමට අපේ ණයයි පොලියයි ඇතුළුවේ රජයේ පුනරාවර්තන වියදම ගෙවා ගැනීමටත් අපේ රජයේ ආදායම අද සමත් වෙලා තියෙනවා. ඉතින් එතෙන්දී රාජ්‍ය මූල්‍ය ශක්තිමත් කර ගැනීමට රජයේ පියවර කීපයක් ගත්තා. එකක් කිසියම් දුරකට ප්‍රාග්ධන වියදම් පාලනය කළා. ඔව් ඇත්ත. මොකද ආදායම් ලැබෙන ප්‍රදේශවල පමණයි ආදායම් ලැබෙන ව්‍යාපෘතිවල පමණයි රජය ආයෝජනය කරන්නේ. අනිත් පැත්තෙන් රාජ්‍ය මූල්‍යයේ ශක්තිමත් කර ගැනීම සඳහා පියවර ගණනාවක් ගත්තා. ඒකෙදී අනිවාර්යයෙන්ම බදු වැඩිවීම මගින් වැට් බද්ධ වැඩිවීම මගින් යම් පීඩනයක් සමාජ පීඩනයක් ජනතාවට ලැබුණා තමයි. නමුත් එසේ නොකළනම් මේ රජය මේ ආණ්ඩුව මේ රාජ්‍යය අනිවාර්යයෙන්ම ණය ගෙවාගත නොහැකිව පරාදීන රාජ්‍යයක් බවට පරිවර්තනය වෙනවා. ඒක නිසා කිසියම් දුරකට අපි රාජ්‍ය මූල්‍ය අද ශක්තිමත් කරගෙන තියෙනවා. මින් ඉදිරියට අපිට අලුත් ආර්ථික ප්‍රතිපත්ති රටට හඳුන්වා දෙන්න සිද්ධ වෙනවා අර්බුද පියමන් කරන්න. මා හිතන හැටියට විශේෂයෙන්ම අපි අධිවේගී මාර්ගවලට අතිවිශාල උනන්දුවක් දැක්වුවා, අතිවිශාල මුදලක් යට කළා. නමුත් අපේ මාර්ග තදබදයේ පිළිබඳ ප්‍රශ්න විසඳන්න ඒක සමත් වෙලා නැහැ. අපි අද අලුත් ආර්ථික උපක්‍රමයකට යා යුතුයි මහා මාර්ග ශාස්ත්‍රයේ. ඒක තමයි අපි යෝජනා කරලා තියෙන්නේ අපේ බස්නාහිර මහනගර සැලැස්මෙන් පොදු ප්‍රවාහනය ශක්තිමත් කරන්න, දුම්රිය බස් රථ සේවය ශක්තිමත් කරන්න, අධිවේගී මාර්ගවලට වියදම් කරන මුදලෙන් 100න් එකක් මේ පොදු ප්‍රවාහනය වර්ධනය කරන්න අපි යොදාගත්තොත් අපේ අර්බුදය විසඳා ගැනීමට හැකියාව ලැබෙනවා. මම ඔබතුමාට කියන්නම් අද මහනුවරට හදන අධිවේගී මාර්ගයේ සෑම කිලෝමීටරයකටම මිලියන් 5000ක් අපිට වැය වෙනවා. නමුත් පොදු ප්‍රවාහනය ශක්තිමත් කරන්න මේ බත්තර මුල්ල ඉඳන් පිටකොටුවටම බස් මූලික වෙච්ච මාර්ගයක් හදන්න අපිට යන්නේ ඒ ප්‍රවාහනය කරන්න අපි දැන් අත්දැකීමක් කළා රාජගිරිය හන්දියේ අපිට යන්නේ මිලියන් 275යි. ඉතින් අපි රටක් හෙට තීරණය කරන්න ඕනි. අපි අධිවේගී මාර්ග අහසින් කරනවාද නැත්තම් පොදු ප්‍රවාහනය ශක්තිමත් කිරීම සඳහා ආයෝජනය කරනවාද කියන එක. ඒ නිසා අපි රාජ්‍යයට යෝජනා කරනවා, යෝජනා කළා තියෙනවා. අනුක්‍රමයෙන් අපි ඉදිරි කාලයේදී මේ විශ්වකර්ම වැඩේයි කියන කාරණාවලින් වියෝ වෙලා ජනතාවට මෙහෙවරක් වෙන රටේ ආර්ථිකයේ ශක්තිමත් වෙන ආදායම රටට ලැබෙන විදිහේ ව්‍යාපෘති වලට රට ගෙනියන්නේ. ඒ නිසා මේ ණය බර පාලනය කරගෙන මේ දුෂ්කරතාවයන් මැඩපවත්වාගෙන මේ වසරේ අපි කටයුතු කළොත් ඊළඟ වසර දෙකේ අපි નિયમિત ප්‍රමුඛතා හඳුනාගෙන ආයෝජනය කළොත් අපට හැකියාව ලැබෙයි සැබෑ සංවර්ධනයක්, තිරසර සංවර්ධනයක්, පෙනබුබුළු සංවර්ධනයක් නෙවෙයි, පෙනබුබුළු වර්ධනයක් නෙවෙයි, තිරසර වර්ධනයකට රට ගෙනියන්න කියමින් මමගේ වචන ස්වල්පයෙන් අවසන් කර.
ස්තුතියි. හොන්ඩපල් එස් සිරිදරන්.
ගෞරව தலைமைதாங்கும் உறுப்பினர்களே, இன்றைய தினம் இந்த பொருளாதார விடயங்கள் தொடர்பாக கொண்டுவரப்பட்ட பிரேரணைகளின்பால் என் கவனத்தை செலுத்துகின்ற அதே நேரம், ஒரு நாட்டினுடைய பொருளாதார முதுகெலும்பு என்பது அந்த நாட்டிலே வாழுகின்ற மக்களுடைய, படித்தவர்கள் பாமர மக்கள் அவர்களோடு வாழுகின்ற மக்களுடைய அளவு தொகையிலே இருந்து அந்த மக்களில் உழைப்போர்களின் பொருளாதார பலத்தை தீர்மானிப்பதாக அமைந்திருக்கின்றது. இலங்கையிலே வடக்கு கிழக்கிலே ஒரு பெரிய யுத்தம் நடைபெற்று முடிந்து அந்த மக்கள் யுத்தத்துக்கு பிற்பாடு மீள் குடியேற்றங்களின் ஊடாகவும் தங்களுடைய தொழில்களை மேம்படுத்துதல் ஊடாகவும் இந்த நாட்டிலே தங்களுடைய வாழ்க்கையை ஆரம்பித்திருக்கின்ற ஒரு காலம். இவ்வாறான ஒரு காலத்தில் இலங்கையினுடைய பொருளாதாரம் எவ்வாறு செல்லும், இலங்கையின் பொருளாதாரங்களை மேம்படுத்துவதிலே என்னென்ன காரியங்களை ஆற்ற முடியும் என்பதை இந்த சபையிலே பல்வேறுபட்ட தரப்புகளும் விவாதிக்கிற பொழுது, இலங்கையினுடைய வடகிழக்கிலே வாழுகிற மக்கள் 30 ஆண்டுகள் ஒரு பாரிய யுத்தத்தை சந்தித்து அந்த யுத்தத்துக்கு பிற்பாடு அவர்கள் தங்களை நிலைநிறுத்தி கொள்வதிலே, பொருளாதார ரீதியாக தங்களை மேம்படுத்தி கொள்வதிலே இந்த நாட்டினுடைய அரச உயர்வீடங்களோ அல்ல இந்த நாட்டிலே இருக்கின்ற அரசியல் தலைவர்களோ மேற்கொண்ட பணிகள்தான் என்ன என்கிற கேள்வி அந்த மக்களிடம் காணப்படுகிறது. இன்று வடகிழக்கிலே வாழுகின்றவர்களிடம் ஆயிரக்கணக்கான இளைஞர் யுவதிகள் வேலையற்றவர்களாக வேலைக்காக தேடி அலைபவர்களாக காணப்படுகிறார்கள். குறிப்பாக நாடுபூராகவும் பட்டதாரிகள் போராட்டங்களை நடத்துகின்றார்கள். அதிலும் வடக்கிலும் கிழக்கிலும் அநேகமான பட்டதாரிகள் தங்களுடைய வேலைவாய்ப்பு தொடர்பான போராட்டங்களை முன்னெடுத்திருக்கிறார்கள். கடந்த காலங்களில் இந்த நாட்டிலே வந்த தொழில்நுட்ப வளர்ச்சிகள் யுத்தம் காரணமாக வடகிழக்கு பகுதிகளிலே வாழுகின்ற மக்களை நோக்கி செல்லவில்லை. அதனை விட யுத்தத்தை காரணம் காட்டி அரசாங்கம் வடகிழக்கு பகுதிகளிலே ஒரு பாரிய பொருளாதார தடையை வைத்திருந்தது. பல்லாண்டு காலமாக 90ஆம் ஆண்டுகளில் இருந்து 2010ஆம் ஆண்டு வரை கிட்டத்தட்ட அந்த மக்கள் ஒரு பாரிய பொருளாதார தடைக்குள் வாழ்ந்தார்கள். தங்களால் தங்களுடைய தொழில்நுட்பங்களை பயன்படுத்தியோ அல்லது பொருளாதார ரீதியாக தங்களை மேம்படுத்தி வாழக்கூடிய ஒரு சூழலையோ அந்த மக்களால் அந்த குறிப்பிட்ட காலங்களில் மேற்கொள்ள முடியவில்லை. அங்கிருந்த இளைஞர் யுவதிகளால் மண்ணெண்ணெய் விளக்குகளில் கல்வியை கற்க முடிந்ததை தவிர மின்சாரத்தையோ அல்லது அதனூடான ஒரு தொழில்நுட்ப வளர்ச்சியையோ தங்களுடைய இடங்களில் அவர்களால் பெற்றுக்கொள்ள முடியாமல் இருந்த காலம்தான் அந்த யுத்தம் நடந்த 90களில் இருந்து 2010 வரையான காலப்பகுதிகளாகும். இந்த காலங்களில் சாதாரணமாக பாடசாலை மாணவர்கள் கூட தங்களுடைய உடுப்புகளை துவைப்பதற்காக பனங்காய் களிகளையும் பன்னிச்சங்காய்களையும் தேடிச் சென்ற காலங்களை அந்த மக்கள் இப்பொழுதும் மறக்கவில்லை. சாதாரண ஜாம் போத்தில்களில் விளக்குகளை செய்து அந்த விளக்குகளில் தான் மாணவர்கள் கல்வி கற்றார்கள். அப்படியான ஒரு காலத்தை கடந்துதான் அவர்கள் வந்திருக்கிற பொழுது இவ்வாறு மிக வறுமையோடு வாழ்ந்து மிக நெருக்கடிகளுக்குள் வாழ்ந்து தங்களுடைய பொருளாதாரத்தை மேம்படுத்தலாம் என்கிற ஒரு சூழலுக்குள் அவர்கள் வருகிற பொழுது இன்று அவர்களை நோக்கி ஒரு பெரிய பொருளாதார தடை தான் காணப்படுகிறது. வடக்கிலே இருந்த தொழிற்சாலைகள் எதுவும் இயங்கவில்லை. சீமேந்து தொழிற்சாலை பேச்சளவிலே பல தடவைகள் பேசப்பட்டது, பல ஆலோசனைகள் நடத்தப்பட்டது. வடக்கு மாகாணத்தில் இருந்த பெரிய காங்கேசந்துறை சீமேந்து தொழிற்சாலைக்கு பதிலாகவோ அல்லது அந்த தொழிற்சாலையை நிகராக இயக்கக்கூடிய வகையிலே எந்த விதமான முடிவுகளும் இந்த அரசாங்கத்தால் முன்னெடுக்கப்படவில்லை என்பது ஒரு பாரிய பின்னடைவு என்பதை நான் இந்த இடத்திலே பதிவு செய்ய விரும்புகிறேன். இதனை விட கிளிநொச்சி பரந்தனில் இருக்கின்ற பரந்தன் ரசாயன தொழிற்சாலை, இந்த பரந்தன் ரசாயன தொழிற்சாலையிலே ஒரு காலத்தில் கிட்டத்தட்ட 700 பேர் அந்த தொழிற்சாலையிலே வேலை செய்தார்கள். பக்கத்திலே இருக்கின்ற ஆனையிறவு உப்பளத்திலிருந்து வருகின்ற கழிவுப் பொருளான உப்பை வைத்து கொண்டு அதிலிருந்து குளோரின் உற்பத்தியிலிருந்து பல்வேறுபட்ட ரசாயன பொருட்களை உற்பத்தி செய்கின்ற ரசாயன தொழிற்சாலையினுடைய பெயரோடு நான் கொழும்பிலே பல பாகங்களிலும் பார்க்கிறேன். வாகனங்களில், வாகன ஓட்டங்களில், வேன்களில் பரந்தன் ரசாயன தொழிற்சாலை என்று எழுதப்பட்டிருக்கிறது. ஆனால் பரந்தன் ரசாயன தொழிற்சாலை அந்த இடத்திலே இயங்குகிறதா என்று கேட்டால் அங்கே இராணுவ முகாம்தான் காணப்படுகிறது. எவ்வாறு யுத்தத்தால் பாதிக்கப்பட்ட அந்த இளைஞர்களுக்கு வேலை கிடைத்திருக்கும்? எவ்வாறு அங்கே ஒரு பொருளாதார நிலையை மேம்படுத்த முடிந்திருக்கும்? கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இந்த நாட்டிலே பல்வேறுபட்ட பொருளாதார நிலைகளை நாங்கள் பேசுகிறோம். சிங்கள இளைஞர்கள் தெரிவு செய்வதற்கு இராணுவம் இருக்கிறது ஒரு வேலை வாய்ப்பிலே. கடற்படையை அவர்கள் தெரிவு செய்ய முடியும், போலீசாராக அவர்கள் வர முடியும், ஆயுதப்படையினுடைய விமானப்படையாக அவர்கள் வர முடியும், ஊர்காவல் படையாக அவர்களால் வர முடியும். இதனை விட சிங்கள பகுதிகளிலே பல இடங்களிலே அவர்களுக்கான தொழிற்சாலைகள், கார்மெண்ட்ஸ், ஆடை தொழிற்சாலைகள் என்று பல்வேறுபட்ட வடிவங்களை காண முடியும். ஆனால் எங்களுடைய வடகிழக்கு பகுதிகளிலே வாழுகின்ற அந்த இளைஞர் யுவதிகளுடைய வேலை வாய்ப்புக்காக உருவாக்கப்பட்ட தொழிற்சாலை மயப்படுத்தப்பட்ட தொழில்கள் என்ன இருக்கின்றது? இதனால்தான் இன்று யாழ்ப்பாண மாவட்டத்திலே யாழ்ப்பாண கச்சேரிக்கு முன்பாகவும் கிழக்கு மாகாணத்திலே திருவோணமலையிலும் மட்டக்களப்பிலும் இளைஞர்கள், படித்த இளைஞர்கள், இந்த நாட்டினுடைய புத்திஜீவிகள், இந்த நாட்டினுடைய ஒரு மூலதனம். நாங்கள் பல்வேறுபட்ட மூலதனங்களை பேசுகிறோம். ஒரு கல்வி மூலதனத்தை கொண்ட இந்த பட்டதாரிகள் தாங்கள் கற்ற கல்விக்காக 6 ஆண்டுகள் 7 ஆண்டுகள் காத்திருந்தும் வேலை கிடைக்காத நிலையிலே அவர்கள் போராடுகிறார்கள். அதிலும் பல பேருடைய வயசுகள் 35-36 வயசுகளை தாண்டி இருக்கிறது. அவ்வாறான வயசு தாண்டி அந்த மாணவர்கள் தங்களுடைய பட்டங்களை வைத்து கொண்டு தெருக்களிலே இருக்கிறார்கள். அவ்வாறானவர்களுடைய அந்த நிலைமை பல்வேறுபட்ட வகைகளிலும் அவர்களுக்கான தொழில் வாய்ப்புக்கான வயது எல்லையை அவர்கள் தாண்டி செல்கிறார்கள். இதனை விட அரசாங்கம் சொல்லுகிறது நாங்கள் 12,000 பேரை புனர்வாழ்வளித்து விடுதலை செய்திருக்கிறோம் என்று, 14,000 பேரை விடுதலை செய்திருக்கிறோம் என்று. இங்கே கௌரவ மீள்குடியேற்ற புனர்வாழ்வு அமைச்சர் அவர்கள் இருக்கிறார். ஆனால் இதுவரை விடுதலை செய்யப்பட்ட 12,000 பேருடைய பெயர் விவரங்களை யாருக்கும் தெரியாது. நான் நினைக்கிறேன் அமைச்சில் கூட அது எவ்வளவு தூரம் இருக்குமோ எனக்கு தெரியாது. ஆனால் இவ்வாறு விடுவிக்கப்பட்ட இளைஞர்களில், புனர்வாழ்வளிக்கப்பட்ட முன்னாள் போராளிகளில் எத்தனை பேருக்கு இந்த அரசாங்கத்தால் ஒரு வேலை வாய்ப்பு அவர்களுக்கு வழங்கப்பட்டிருக்கிறது? ஒரு வேலை ரீதியாக அவர்களால் எவ்வாறு தங்களை அந்த மண்ணில் நிலைநிறுத்தி கொள்ள முடிந்திருக்கிறது? நேற்று கூட முல்லைத்தீவு மாவட்டத்துக்கு வடக்கு மாகாணத்தினுடைய முதலமைச்சர் விக்னேஸ்வரன் அவர்களும் அவரோடு இணைந்து கனடாவினுடைய டொரண்டோ நகர மேயர் அவர்களும் சென்ற பொழுது அங்கே இருந்த ஒரு போராளி சொல்லி அழுதிருக்கிறார். நானும் என்னுடைய மனைவியும் நாங்கள் போராளிகளாக இருந்திருக்கிறோம். நாங்கள் தடுப்பிலே இருந்துதான் வழியிலே வந்திருக்கிறோம். இன்று எங்களுக்கு ஒரு வீடு கிடைக்கவில்லை. எங்களால் இந்த மண்ணிலே ஒரு பொருளாதார ரீதியாக ஒரு தொழிலை பெற முடியவில்லை. நாங்கள் சாவதா வாழ்வதா என்ற விரக்தியினுடைய விளிம்புக்குள் தள்ளப்பட்டிருக்கிறோம் என்று வடக்கு மாகாண முதலமைச்சருக்கு முன்னால் அவர்கள் அழுது கண்ணீரோடு தங்களுடைய செய்தியை சொல்லியிருக்கிறார்கள். ஒரு நாட்டில் இந்த நாட்டிலே ஒரு பகுதி மக்கள் பொருளாதாரத்துடைய மேம்பாடு பற்றி சிந்திக்கிறார்கள். இந்த நாட்டிலே இன்னொரு பகுதியிலே வாழ்கிற கிழக்கிலும் வடக்கிலும் வாழுகிற மக்கள் தங்களுடைய வாழ்க்கையின் இருப்பு பற்றி சிந்திக்கிறார்கள், தங்களுடைய எதிர்காலம் பற்றி சிந்திக்கிறார்கள். இவருடைய சிந்தனைகளும் இவருடைய எண்ணங்களுக்கும் இந்த அரசாங்கத்தால் என்ன மாற்றீடு செய்ய முடியும்? நாங்கள் இவர்களுக்கான வழிமுறைகளை என்ன காட்ட முடியும்? இவ்வாறான இந்த பட்டதாரிகளை கூட இந்த அரசாங்கம் ஏன் கவனத்தில் எடுக்காமல் இருக்கிறது? படித்தவர்கள், பட்டம் பெற்றவர்கள், பல்கலைக்கழகத்திலே 4 ஆண்டுகளை பூர்த்தி செய்திருக்கிறார்கள். இவருடைய வயசுகள், இந்த நாட்டிலே ஒரு பட்டதாரி 22-23 வயசை பூர்த்தி செய்கிற பொழுது அவன் பட்டதாரியாக வெளியிலே வருகிறான். ஆனால் அவன் 36 வயசு வரைக்கும் வேலை இல்லாமல் இருத்தல் என்பது அவனது நாட்டுக்கு பயன்படாத ஒரு மனிதனாக இருப்பது, அவனுக்கான ஒரு வேலை வாய்ப்புக்கான வழிமுறையை அரசாங்கம் உருவாக்கி கொடுக்காமல் இருப்பது யாருடைய பிழை? அப்படியானால் வழங்கப்படுகின்ற இந்த பட்டங்கள் நாட்டுக்கு பொருத்தமற்றதா? அதனுடையால் இந்த பல்கலைக்கழகங்கள் நாட்டுக்கு பொருத்தமற்ற தொழிலாளர்களை, நாட்டுக்கு பொருத்தமற்ற பட்டதாரிகளை, நாட்டுக்கு பொருத்தமற்ற கல்வியலாளர்களை இந்த நாட்டிலே உள்ள பல்கலைக்கழகங்கள் உற்பத்தி செய்கிறதா? அப்படியானால் அந்த உற்பத்தியை நிறுத்த வேண்டும். சரியான ஒரு கல்விக் கொள்கை இருக்க வேண்டும். அந்த கல்விக் கொள்கை கூடாகத்தான் இந்த நாட்டில் இருக்கின்ற இளைஞர்கள் படித்து பட்டம் பெற்று வெளியிலே வருகிற பொழுது அவர்கள் வேலையை பெற்றுக்கொள்ள வேண்டும். இதைவிட மிக மோசமானது, கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, உலகத்திலே எங்கேயுமே இல்லாத ஒரு நடைமுறை இலங்கையில் இருக்கிறது. ஒரு பட்டதாரி பட்டம் பெற்ற பின்னர் அவருக்கு வேலை வழங்குகிற பொழுது பரீட்சை நடத்துகிறார்கள். 4 ஆண்டுகள் அவர் பல்கலைக்கழகத்திலே படித்து விட்டு வந்து ஒரு வேலைக்காக விண்ணப்பிக்கிற பொழுது அவருக்கு பொது அறிவிலே ஒரு பரீட்சை, அவருடைய கிரகித்தலிலே ஒரு பரீட்சை, இந்த பரீட்சைகளிலெல்லாம் அவர்கள் புள்ளிகள் பெற்றால்தான் வேலைக்கு செல்லலாம் என்கிற ஒரு நியதி இந்த நாட்டிலே காணப்படுகிறது. இது இந்த நாட்டிலே இருக்கின்ற மிக மோசமான ஒரு நிலைமை. பட்டம் பெற்று 4 ஆண்டுகள் படித்தவன், 3 ஆண்டுகள் பட்டம் பெற்ற ஒருவனுடைய அந்த படிப்பினுடைய பட்டத்திற்குரிய மகிமையை, அவருடைய அந்த பெருமதியை மதிக்காமல் நாட்டிலே பரீட்சை மூலம்தான் பட்டதாரிகள் என்றால் அவர்களுக்கு தொழிற்சாலைகளிலே அந்த பயிற்சிகளை வழங்கலாம். அவர்கள் காப்பத்த உயர்தரம் படித்த பிற்பாடு நேரடியாகவே தொழிலிடங்களுக்கு அனுப்பி அவர்கள் பயிற்சியை பெற்று அதிலேயே வரலாம். ஆனால் பல்கலைக்கழகத்தின் படிப்பை முடித்தவர்கள் வெறுமனே வெறும் பட்டதாரிகளாக உற்பத்தி செய்யப்படுவது இந்த நாட்டினுடைய சூழலில் மிக மிக மோசமான ஒரு நிலைமை என்பதை நான் இந்த இடத்திலே பதிவு செய்ய விரும்புகிறேன். மிக முக்கியமாக அரசாங்கம் இதனை ஒரு கவனிக்காத விடயமாக இருக்கக்கூடாது. இந்த பட்டதாரிகளுடைய விடயத்திலே அரசாங்கம் உடனடி நடவடிக்கை மேற்கொள்ள வேண்டும். இவர்கள் தெருக்களிலே குந்தியிருக்கின்றவர்கள் அல்ல. இவர்கள் இந்த நாட்டினுடைய மூலதனம். இவர்கள் இந்த நாட்டிலே வாழுகின்ற மக்களுடைய ஒரு சொத்து. இவர்கள் இந்த நாட்டுக்கான ஒரு புத்திஜீவிகள். இவர்களுடைய அந்த படிப்பை அரசாங்கம் சரியாக பயன்படுத்தி கொள்ள முன்வர வேண்டும் என்பதை நான் இந்த இடத்துல மிக முக்கியமாக குறிப்பிட விரும்புகிறேன். இதே போலதான் பல்வேறுபட்ட இடங்களிலே வேலை வாய்ப்புகள் பற்றி பேசப்படுகிறது. யுத்தத்திலே யுத்தம் முடிந்த பின்பு போராளிகளாக யுத்தத்திலே ஈடுபட்டவருடைய வாழ்க்கை, அவர்கள் வெளியிலே வந்திருக்கிறார்கள். அவர்களிலே பல பேருடைய வாழ்க்கையில் இன்னும் மாற்றங்கள் இல்லை. அவர்களுக்கு வேலை வாய்ப்புகளை வழங்குவதற்கான பல நிறுவனங்கள் இல்லை. ஆனால் இன்று வட்டக்கட்சியிலே இருக்கிற அரசினர் விவசாய பண்ணை பல்லாண்டு காலமாக அந்த மண்ணிலே பல பேருக்கு 1000 பேருக்கு மேற்பட்டவர்கள் அந்த பண்ணையிலே வேலை செய்திருந்தார்கள். அந்த பண்ணை இன்று இராணுவ வசமாக இருக்கிறது. வடக்கு மாகாணத்துக்கு சொந்தமான அந்த அரசியல் விவசாய பண்ணையை வடக்கு மாகாண விவசாய அமைச்சரம் கையளிக்கிற பொழுது அந்த பண்ணையிலேயே 1000 பேருக்கு வேலை கொடுக்கக்கூடிய ஒரு சூழலை உருவாக்க முடியும். ஆனால் இன்றும் அது இராணுவ முகாமாக இருக்கிறதென்றால் எவ்வாறு அங்கிருக்கின்ற இளைஞர் யுவதிகளுக்கு வேலை கிடைக்க முடியும்? கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, இது மட்டுமல்ல, மட்டக்களப்பிலே வாழைச்சேனை காகித தொழிற்சாலை இன்று வரை பல பேருடைய அரசியல் காரணங்களுக்காக, சகோதர மொழி பேசு சகோதர அரசியல் தலைவர்களுடைய எண்ணங்களுக்காக அந்த தொழிற்சாலை இயங்க முடியாமல் கிடப்பிலே போடப்படுகிறது. அந்த காணியை பறிப்பதற்கான முயற்சிகள் நடைபெறுகிறது. அங்கிருக்கின்ற இளைஞர்களுக்கு வேலை வழங்குவதற்கு அந்த தொழிற்சாலையிலே குறைந்தது ஒரு 300 பேரோடாவது அந்த தொழிற்சாலையை இயக்கி இருக்க முடியும். ஒரு காலத்திலே 2000 பேர் அந்த தொழிற்சாலையிலே வேலை செய்திருந்தார்கள். கிழக்கு மாகாணத்தில் தரம் வாய்ந்த ஒரு வாழைச்சேனை தொழிற்சாலை மூடப்பட்டிருக்கிறது என்ற செய்தியை இந்த சபையிலே எத்தனை தடவைகள் எங்களுடைய கட்சியின் உறுப்பினர்கள் தெரியப்படுத்தியிருந்தார்கள். ஆனால் எந்த பலன்களும் இந்த நாட்டில் நடைபெறவில்லை. இந்த சபை, நான் நினைக்கிறேன், நாங்கள் பேசுவது ஒரு
பதிவாக மட்டுமே இருக்கிறதே தவிர இதனால் ஏதாவது காரியங்கள் நடக்கிறதா அல்லது ஏதாவது முன்னேற்றங்கள் இருக்கிறதா? சரி, நான் கேட்கிறேன், இந்த சபையிலே கௌரவ மீள்குடியேற்ற அமைச்சரும் இருக்கிறார், இது சம்பந்தப்பட்ட பொருளாதார அமைச்சர்கள், நாட்டினுடைய பொருளாதார துறை சார்ந்தவர்களை கேட்கிறேன். கிழக்கிலும் வடக்கிலும் 2010 பின்னர் உருவாக்கப்பட்ட பாரிய தொழிற்சாலைகள் நீங்கள் விரல் விட்டு சொல்ல முடியுமா? அல்லது அங்கு எத்தனை 1000 இளைஞர்களுக்கு நாங்கள் வேலை கொடுத்திருக்கிறோம் என்பதை சொல்ல முடியுமா? எல்லாமே ஒரு அரசியலாக நடைபெற்று கொண்டிருக்கிறதே தவிர அந்த வாழுகிற மக்களுடைய எதிர்காலம் பற்றிய எண்ணங்களோடு அவர்களுடைய சிந்தனைகளோடு எந்த காரியங்களும் ஆற்றப்பட்டதாக தென்படவில்லை. ஆகவே பொருளாதாரம் என்பது ஒரு நாட்டினுடைய முதுகெலும்பு. அந்த முதுகெலும்பு வாழுகிற மக்களுடைய சமய சமூக சூழலை, அவர்களுடைய அந்த வாழுகின்ற பொருளாதார சூழலை மையப்படுத்தியதாக, அங்கிருக்கின்ற மூலப்பொருட்களை மையப்படுத்தியதாக ஆரம்பிக்கப்பட வேண்டும். இந்தியாவிலே கூட பல்வேறு மாநிலங்களில் என்னென்ன மூலப்பொருட்கள் காணப்படுகிறதோ அந்த இடங்களில் அந்த அதற்குரிய தொழிற்சாலைகளை ஆரம்பிக்கிறார்கள். ஆனால் இலங்கையிலே எங்கே மூலப்பொருள் இருந்தால் அந்த இடத்தை தவிர்த்துவிட்டு இல்லாத ஒரு இடத்துல இருக்கின்ற பொருளை தோண்டி எடுப்பதில் தான் கவனம் செலுத்துகிறார்கள். இங்கிருக்கின்ற சூழலை இல்லாமல் செய்கின்ற காரணிகளைத்தான் கொண்டு வர முனைகிறார்கள். மக்களுடைய வாழ்க்கையில் ஒரு வறுமையை, அவர்கள் சூழலோடு இயைந்து வாழ முடியாத ஒரு சூழலைத்தான் பொருளாதார தெரிவுகளாக கொண்டு செல்கிறார்கள். ஆகவேதான் கிழக்கிலும் வடக்கிலும் சால்ஸ் நிர்மலநாதன் டைம்ஸ் எஸ் ஓகே. ஆகவே இந்த நாட்டில் இருக்கின்ற இந்த சூழலை புரிந்து கொள்ள வேண்டும். இந்த புரிதலுக்கூடாகத்தான் இந்த மக்களுடைய மாற்றங்களை கொண்டு வர முடியும். கிளிநொச்சியில் இருக்கின்ற கவின்கலை கல்லூரி கிளிநொச்சியினுடைய நகரப்பகுதியிலே காணப்படுகிறது. கவின்கலை கல்லூரியிலே இராணுவம் இருக்கின்றது. கிளிநொச்சியினுடைய பாடசாலை காணியே இராணுவம் வைத்திருக்கிறது. கிளிநொச்சியிலே அரசின விவசாய பண்ணியே இராணுவம் வைத்திருக்கிறது. கிளிநொச்சியிலே பரந்தன் ரசாயன தொழிற்சாலையே இராணுவம் வைத்திருக்கிறது. முக்கியமான எங்கெங்கு வளங்கள் தரக்கூடிய இடங்களெல்லாம் இராணுவ வசம் இருக்கிறது. இதனை விட கிளிநொச்சியில் இருக்கின்ற அதிகளவான மீன் கடல் தொழிலில் ஈடுபடுகின்ற தொழிலாளர்களுடைய தீவான இரணைதீவு என்கிற 8.5 ஸ்கொயர் கிலோமீட்டர் கொண்ட பிரதேசத்தை இன்றும் இராணுவம் வைத்திருக்கிறது. மக்கள் கரந்தாய் கிராமத்திலே வாழ்ந்த அவருடைய காணியை தென்னை அபிவிருத்தி சபை வலுக்கட்டாயமாக பறித்திருக்கிறது. இங்கே நான் சபையிலே அதற்கான ஒரு பிரேரணை கொண்டு வந்த பொழுது எங்களுடைய மீள்குடியேற்ற அமைச்சரிடம் பொறுப்பு கொடுத்தார்கள். நான் நினைக்கிறேன் கௌரவ மீள்குடியேற்ற அமைச்சர் அவர்கள், இதனை இதுவரை இன்னும் அந்த அரசாங்க அதிபருக்கூடாக அந்த நடவடிக்கையை நீங்கள் மேற்கொள்ளவில்லை, உங்களுடைய காதுகளுக்கு இது செல்ல வேண்டும் என்பதற்காக நான் குறிப்பிடுகிறேன். இவ்வாறு எல்லாமே ஒரு இராணுவ மயப்படுத்தப்பட்ட சூழலில் அங்கிருக்கின்ற மக்களை விட சாதாரணமாக பூநகரி பிரதேச செயலாளர் பிரிவிலே 6000 குடும்பங்கள் இருக்கின்றன. ஆனால் அங்கே 32000 இராணுவம் இருக்கிறது. 6000 குடும்பங்களுக்கு 32000 இராணுவம் இருக்கின்ற நிலைதான் காணப்படுகிறதே தவிர அந்த மக்களுக்கான வேலை வாய்ப்புகள் எதுவும் இல்லை. குளங்களோ வயல்களோ அவர்கள் உழைக்கக்கூடிய அளவிலான அபிவிருத்திகளோ நடைபெறவில்லை. ஒரு ஏனையின் வீதிக்கு காப்பெட் போடப்பட்டிருக்கிறது. ஒரு A32 பாதைக்கு காப்பெட் போடப்பட்டிருக்கிறது. ஆனால் உள்ளுக்குள்ளே இருக்கிற எத்தனை வீதிகளை அமைச்சர்களில் எத்தனை பேர் பார்த்திருப்பார்கள்? நடமாடும் சேவையிலே நாங்கள் உங்களுக்கு அடையாள அட்டைகளுக்கு நாங்கள் உடனே பெற்றுத்தருகிறோம், உங்களுக்கான திருமணச் சான்றிதழை பெற்றுத்தருகிறோம், உங்களுக்கான பிறப்பத்தாட்சி பத்திரங்களை பெற்றுத்தருகிறோம் என்கிற விடயங்கள் தான் சொல்லப்படுகிறது. தமிழ் மக்களுடைய அடிப்படை பிரச்சனை இந்த விடயங்களா? அவர்களுடைய அடிப்படை பிரச்சனை வேறு. அவருடைய பிரச்சனை தீர்க்கப்படவில்லை. அவருடைய உண்மையான நாட்டிலே பொறியோடி போயிருக்கிற இனப்பிரச்சனை இன்னும் கையாளப்படவில்லை. பயங்கரவாத தடை சட்டம் இந்த நாட்டில் இன்னும் பொறியோடி போயிருக்கிறது. அதில் எந்த மாற்றங்களும் வரவில்லை. அதுக்கு பதிலாக அதை விட மோசமான கவுண்டர் டெரரிசம் ஆக்டை கொண்டு வருவதற்கான முயற்சிகள் மேற்கொள்ளப்படுகிறது. இங்கே மக்கள் தங்களுடைய பிள்ளைகளை வலிந்து காணாமல் ஆக்கப்பட்ட பிள்ளைகளுடைய தாய்மார்கள் சகோதரிகள் மனைவிமார்கள் போராட்டம் நடத்துகிறார்கள். அரசாங்கம் மிக மௌனமாக இருக்கிறது. யாருமே அதை பற்றி பேசுவாரில்லை. கிளிநொச்சியிலே இன்று 27 நாட்களாக தாய்மார்கள் உறங்காமல் இருக்கிறார்கள். முல்லைத்தீவிலே இருக்கிறார்கள். வடமராட்சி கிழக்கிலே இருக்கிறார்கள். யாழ்ப்பாணத்தில் இருக்கிறார்கள். வவுனியாவிலே இருக்கிறார்கள். கிழக்கு மாகாணத்தினுடைய பல பகுதிகளில் மக்கள் போராடுகிறார்கள். அந்த வலி, தன்னுடைய பிள்ளை காணாமல் போன வலி, தன்னுடைய குடும்பத்திலே தன்னுடைய கணவன் காணாமல் போன அந்த மனைவிமார்களுடைய வலி, தன்னுடைய குடும்பத்திலே தன்னால் ஒப்படைக்கப்பட்ட அப்பா அம்மா பற்றிய பிள்ளைகளின் வேதனை அந்த குடும்பத்துக்குத்தான் தெரியும். இதனை யாரும் சாதாரணமாக விடக்கூடாது. அவர்களுடைய கண்ணீருக்கு பதில் சொல்ல வேண்டிய காலம் ஒன்று வரும். நாங்களாகவே இதனை தவிர்த்து கொண்டால் அரசு ஒரு ஜனநாயக ரீதியாக இதனை ஏற்றுக்கொள்ள மறுத்தால், அரசாங்கம் இதற்கு ஒரு நீதியை வழங்க தவறினால், நிச்சயமாக இயற்கை அதற்கு ஒரு நீதியை வழங்கி ஆகும். நாங்கள் இயற்கைக்கு மாறாக யாரும் நடக்க முடியாது. எங்களுக்கு மேலாலே ஒரு சக்தி இருக்கிறது என்பதை எல்லோரும் நாங்கள் நினைக்கிறோம், எல்லோருமே நாங்கள் அதை உணர்கிறோம். அப்படியானால் அந்த மக்களுடைய கண்ணீருக்கு என்ன பதில்? இவர்களுடைய அந்த கண்ணீரின் வலிக்கு நாங்கள் ஏன் அரசால் இதுவரை செவிசாய்க்க முடியவில்லை? கௌரவ மீள்குடியேற்ற அமைச்சர் அவர்களும் இருக்கின்ற காரணத்தால் நான் குறிப்பிடுகிறேன், நீங்கள் தயவு செய்து இந்த காணாமல் வலிந்து காணாமல் ஆக்கப்பட்டவர்களுடைய பெற்றோர்கள், அவருடைய பிள்ளைகள், அவருடைய மனைவிமார்கள் தொடர்ந்தும் அவர்களுடைய அந்த நடத்துகின்ற போராட்டத்திற்கு உங்களுடைய பதில் என்ன? இந்த அரசாங்கம் என்ன பதிலை அவர்களுக்கு சொல்லப்போகிறது? அவர்களுடைய இந்த நிலையை இந்த அரசாங்கம் எவ்வாறு கையாளப் போகின்றது? இதற்கான பதிலை அந்த அரசாங்கம் விரைவாகவே முன்வைக்க வேண்டும். இதனை விட சிறை கைதிகள், நாங்கள் இவ்வளவு பேசுகிறோம், இன்றைக்கும் 94 அரசியல் கைதிகள் சிறையிலே இருக்கிறார்கள். அவர்களுக்கு நீங்கள் பொது மன்னிப்பு வழங்குகிறோம் என்று நாங்கள் பல தடவைகள் கேட்டும் அந்தா இந்தா நாங்கள் புனர்வாழ்வு அளித்து விடுகிறோம் என்று கூட சொன்னார்கள். எங்களுடைய சிறைச்சாலைகள் மீள்குடியேற்ற அமைச்சர் கௌரவ சுவாமிநாதன்யா அவர்களும் இந்த சபையில் இருக்கிறார். ஆனால் இதுவரை அவர்களுக்கு புனர்வாழ்வும் இல்லை, அவர்கள் விடுதலை செய்யப்படவும் இல்லை. ஐயா, நான் இந்த சபையினூடாக கேட்கிறேன், அவர்களுக்கு கடைசி பிணையாவது வழங்குங்கள். அவர்கள் அந்த வழக்குகளுக்கு செலவழிக்க பணம் இல்லாமல் இருக்கிறார்கள். தங்களுடைய வீட்டிலே பிணையிலே அவர்கள் நின்றால் கூட அவர்கள் கூலி வேலைக்கு சென்றாவது சட்டத்திறனிகளுக்குரிய சம்பளத்தை அவர்களால் வழங்க முடியும். அவர் தயவு செய்தவர்களுக்கு பிணை வழங்குவதற்காக முயற்சியுங்கள்.
கூறியதிலே சில பிழைகள் இருக்கின்றன. இம்பரிடம் கைதிகளை விடுவித்திருக்கின்றோம். இப்பொழுது ஒரு 40-43 கைதிகள் தான் இருக்கின்றன. ஆதலினால் நீங்கள் கூற முடியாது அந்த கைதிகளை நாங்கள் விடுவிக்கவில்லை என்று கூறுவது பிழை என்று தான் கூற விரும்புகின்றேன்.
94 அரசியல் கைதிகள் இப்பொழுதும் இருப்பதாக அவர்கள் அந்த பட்டியலை தருகிறார்கள். நீ
சார்ஜ்ஷீட், அதாவது சார்ஜ்ஷீட்டை ஒப்படைத்திருக்கின்றார்கள். அந்த ஒப்பிடப்பட்ட சாட்சிக்கு எதிராக வழக்கு பேசித்தான் அவர்களை விடுவிக்க முடியுமான சந்தர்ப்பம் இருக்கின்றது.
சரி சரி ஐயா, அவர்களை வழக்கு பேசுகிற பொழுது இன்றைக்கு எவ்வளவு காலமாக அந்த குடும்பங்கள் படுகிற துன்பம், இந்த நாடு நினைத்தால் நல்லிணக்கம் சமாதானம் பற்றி பேசினால் அவர்களுக்கு ஒரு பிணையை நீங்கள் பொது மன்னிப்பில்லை பிணையாவது வழங்கி அவர்களை விட்டிருக்கலாம். விட்டிருந்தால் அவர்கள் அந்த வழக்குக்குரிய காசியாவது அவர்கள் உழைக்க மாட்டார்களா? அதற்காவது நீங்கள் ஒரு வழி செய்யுங்கள்.
சரி, அதை ஏற்றுக்கொள்கிறேன்.
ஆகவே அந்த மக்கள் ஒரு துன்பத்திலே வாழுகிறார். ஒரு தொகுதி மக்கள் அவருடைய வாழ்க்கை கண்ணீரோடு தான் போய்க் கொண்டிருக்கிறது. அந்த வகையில் தான் நான் கௌரவ அமைச்சர் அவர்களை
கேட்கிறேன்.
ஆகவே இந்த நாட்டிலே இருக்கின்ற ஒரு பகுதி மக்கள் கண்ணீரோடு வாழுகிறார்கள், இன்னொரு பகுதி மக்கள் தங்களுடைய வாழ்க்கையை நடத்த முடியாமல் சிதறுகிறார்கள். நாங்கள் பொருளாதாரம் பற்றி சிந்திக்கிறோம். இந்த பொருளாதாரத்துக்குள் இவ்வளவு விடயங்களும் அடங்குகிறது. ஆகவே பொருளாதாரம் இந்த நாட்டிலே நிலையாக கட்டியெழுப்பப்பட வேண்டுமானால், இந்த நாட்டிலே பொருளாதாரம் ஒரு நல்ல கட்டமைப்புக்குள் கொண்டு வரப்பட வேண்டுமானால், இந்த நாட்டிலே ஒரு நல்லிணக்கம் ஒன்றுதான் இருக்கிறது என்று காட்டப்பட வேண்டுமானால், முதலில் இந்த நாட்டிலே இருக்கிற பிரச்சனை தீர்க்கப்பட வேண்டும். கிழக்கிலும் வடக்கிலும் வாழுகிற மக்களுடைய அடிப்படை உரிமைகள் காப்பாற்றப்பட வேண்டும். அவருடைய அடிப்படை உரிமைகளுடைய பிரச்சனைக்கு சிறை கைதிகள் விடுதலை செய்யப்பட வேண்டும். அவருடைய பொருளாதாரத்தினுடைய துறைகள், இராணுவம் குறைக்கப்பட்டு அங்கிருக்கின்ற இராணுவத்தினுடைய முக்கியமான கேந்திரங்கள் எடுக்கப்பட்டு அந்த மக்களுடைய காணிகள் வழங்கப்பட வேண்டும். கேப்பாப்பிலவிலே இன்றும் கௌரவ தலைமை தாங்கும் உறுப்பினர்களே, இன்றைக்கும் அவர்கள் 17-12 நாட்களாக அந்த இடத்திலே தொடர்ந்து போராடி கொண்டிருக்கிறார்கள். அவருடைய அந்த நியாயமான 7 தலைமுறைகளாக அந்த கேப்பாப்பிலவிலே வாழ்ந்த மக்கள் இன்று சொந்த நிலத்துக்கு போக முடியாமல் இராணுவம் தடுத்து வைத்திருக்கிறது. எப்படி அவருடைய பொருளாதாரம் வளரும் சொல்லுங்கள் ஐயா.
தேங்க்யூ.
டாக்டர் சிவமோகனோடும் நான் மிஸ்டர் விஜயபாண்ணாவை சந்தித்து வெள்ளிக்கிழமை சந்தித்தேன். அவர் சொன்னால் இன்னும் 2-3 நாட்களுக்குள் அதுக்கு ஒரு மறுமொழியை கொடுப்பார் என்று, கேப்பாப்பிலவு காணிகளை வெடிவிற்பதற்காக.
சரி, நல்ல நல்ல செய்தியாக இருந்தால் அதற்காக நான் நன்றி சொல்லுகிறேன். ஏனென்றால் இந்த மக்களுடைய அவருடைய பொருளாதார முதுகெலும்பே அந்த கேப்பாப்பிலவு அவருடைய 7 தலைமுறை காணி. ஆகவே அதை அவ்வாறு அவருடைய சொந்த நிலங்கள், அதே போல யாழ்ப்பாணம் வலிகாமம் வடக்கு ஏனைய கிளிநொச்சியினுடைய காணிகள் இரணதீவு போன்றவற்றை நீங்கள் விழுவீங்கள், தமிழ் மக்கள் தங்களுடைய பொருளாதாரத்தை தாங்களே கட்டியெழுப்புவார்கள் என்று கூறி நிறைவு செய்கின்றேன்.
ரைட். கரு ரன் விக்ரமரத்னம் நியோஜியமத்தும்
அது ஆர்த்திக்கு என
வினாடி அட்டக்து விடும்
அத்தை
அட்டை
அட்டை அது மே ஆர்த்திக்கு என கதாக்கிற விழாவேதி හරියටම ලිඳට වැටුණ මිනිහා ලින් ගැට්ටෙන්ම තමයි ගොඩ එන්නේ වෙන්නේ. පසුගිය රජය අපිව ණය උගුලකට අසු කළා. නමුත් අපි එතනම කැරකෙන්නේ නැහැ කියලා කියන්න ඕනේ. නූල් බෝලේ දිගේ අරගෙන ලින් ගැට්ටෙන්ම අපි ගොඩ එන්නට තමයි අපි සැලසුමක් යොදවලා තියෙන්නේ. ඒ සැලසුම තමයි අපි දැන් ක්‍රියාත්මක කරගෙන යන්නේ. දැන් ණය ගැන කතා කරනකොට දළ දේශීය නිෂ්පාදනයේ ප්‍රතිශතයක් හැටියට 2005 ගත්තොත් 87%, 2015 වෙනකොට 76%. ක්‍රමයෙන් දළ දේශීය නිෂ්පාදනයේ ප්‍රතිශතයක් හැටියට ණය අඩු වෙලා තියෙනවා. ඒක හොඳයි. ඒක හැම එක්කෙනාම පෙන්නනවා. ඒක හොඳයි. නමුත් ණයවල අවදානම ඒකෙන් පමණක් මනින්නට බෑ. ණය දිහා අපි බැලුවොත් ඒක පුද්ගල ණය හැටියට ගත්තොත් විශාල වැඩිවීමක් තියෙනවා. 2005 ඩොලර් 1100යි, 2015 වෙනකොට ඩොලර් 2815ක් විතර වෙනවා. රුපියල් වලින් ගත්තොත් 104ක් ඉක්මවා යනවා. ඊට අමතරව ණය දළ දේශීය නිෂ්පාදනයේ ප්‍රතිශතයක් හැටියට ගත්තොත් අපිට කියන්න පුළුවන් ආසියාවේ වැඩිම ණය තියෙන රට ලංකාවයි කියලා. කිව්වොත් බංගලාදේශයේ මේක දළ දේශීය නිෂ්පාදන අනුපාතය හැටියට බංගලාදේශයේ 34%, ඉන්දියාවේ 67%, ඉන්දුනීසියාවේ 27%, මලයාසියාවේ 57%, පිලිපීනයේ 37%, තායිලන්තයේ 43%, වියට්නාමයේ 59%. නමුත් ලංකාවේ ණය දළ දේශීය නිෂ්පාදනයේ අනුපාතය හැටියට ගත්තොත් 75-76% පමණ වෙනවා. ඉතින් මේ ණයවල ලොකු අවදානමක් තියෙනවා. ආසියාවේ වැඩිම ණය ප්‍රමාණය කියලා කියන්න පුළුවන්. ඒක අපිට ඕනනම් සංසන්දනය කරන්න පුළුවන් 2005 එක්ක, ඒ රටවල් එක්ක සංසන්දනය කරන්නත් පුළුවන්. ඒ වගේම සහනාධාර ණය ප්‍රමාණය ගත්තොත් 2005යි 2015යි සංසන්දනය කළොත් 96%ක් තිබුණා. ඒ ණය ප්‍රමාණය 2005 ඒක දැන් සහනාධාර ණය ප්‍රමාණය 48%ට ක්‍රමක්‍රමයෙන් අඩු වෙලා තියෙන්නේ. එතකොට සහනාධාර ණය ප්‍රමාණය අඩු වෙනවා කියන්නේ වෙළඳපොළ මිලට පොලියට ගන්න ණය ප්‍රමාණය ඉහළ යෑමක් තියෙනවා. නැවතත් අවදානම වැඩිවීමක් තියෙනවා. දැන් මීට අමතරව තියෙනවා දේශීය හා විදේශීය ණය ප්‍රමාණය ක්‍රමක්‍රමයෙන් විදේශීය ණය ප්‍රමාණය ඉහළ ගොස්සින් තිබෙනවා. දැන් දැනට භාගෙට වගේ විදේශීය ණයයි දේශීය ණයයි තියෙනවා. ඊට පස්සේ රාජ්‍ය ව්‍යවසාය ආයතන ගත්තොත් මේ පසුගිය දශකය තුලදී ක්‍රමක්‍රමයෙන් ඒව වලින් ගන්න ණය ප්‍රමාණය 2015 අවසානය වෙනකොට දළ දේශීය නිෂ්පාදනයේ 7.7%කට පමණ ඉහළ ගිහිල්ලා තියෙනවා. ඊට අමතරව ණයවලට අමතරව තියෙනවා කන්ටින්ජන්ට් ලයබිලිටීස් කියලා ගැරන්ටීස් වගේ දේවල් තියෙනවා. ඒවා විශාල ප්‍රමාණයෙන් ඉහළ ගිහිල්ලා තියෙනවා. ඒකත් විශාල අවදානමක්. මොකද කවදාහරි ඒව සමහර වෙලාවට ගෙවන්න සිදු වෙනවා. ඉතින් ඉබේටම මොනවද සිදු වෙන්නේ? රටවල් ශ්‍රේණිගත කරනවා. ඒ රටවල් වල තියෙන මූල්‍ය ආයතන ශ්‍රේණිගත කරනකොට ඉබේටම ලංකාවේ ශ්‍රේණිගත කිරීම පහළට එනවා. මේ ක්‍රමානුකූලව මේ ණයවල අවදානම ඉහළ ගොස් තිබින් තියෙන නිසා. ඉතින් මේ ණයවල විශාල අවදානමක් තියෙනවා. නමුත් අපේ රජය සැලසුමක් ඇතුව මේ ණය උගුලෙන් එළියට එන්න, නූල් බෝලේ ණය ගැට්ටෙන් මෙන්න ඕනේ, ඉහළට එන්න අපි වැඩ කරගෙන යනවා. දැන් ණය ගෙවනකොට පොලිය තියෙනවා, ඒ වගේම ප්‍රාග්ධනය තියෙනවා. දැන් මේ පොලියයි ප්‍රාග්ධනයයි රජයේ මුළු ආදායමෙන් 90%ක් පමණ වෙනවා මුළු ආදායමෙන්. එතකොට රටක් කළමනාකරණය කරනකොට අපි සංවර්ධනයට ණය ගෙවන්න තියෙනකොට ආදායමෙන් 90%ක් සංවර්ධනයට තියෙන මුදල කොහෙද? කොහෙද මේ මුදල? මෙහෙම මුදලක් නැහැ. ඒ වගේම අපි දන්නවා ලබන වසරවල් ගත්තොත් 4-5 අපිට වසරකට ඩොලර් බිලියන 4ක් විතර ණය වාරිකයක් හැටියට හැම අවුරුද්දෙම ගෙවන්නත් සිදු වෙනවා. නමුත් අපේ රජය කැප වෙලා ඉන්නවා මේක හරියට කළමනාකරණය කරගන්න. කළමනාකරණය කරලා හැම ණයක්ම ගෙවන්න, කිසිම වෙලාවක නොගෙවීමට ඉඩ නොතියා මේක ඉදිරියට ගෙනියන්න. දැන් අපි දන්නවා 1975 ගත්තොත් ලෝකයේ තිබුණ ප්‍රධාන ආර්ථිකයන් ගත්තොත් විශාලම ආර්ථිකයන් ගත්තොත් 1975 දී ඇමරිකාව තමයි ලෝකේ විශාලම ආර්ථිකය. ඊට පස්සේ ඒකෙන් අර්ධයකට වැඩිය අඩුයි ජපානය. ඊට පස්සේ ඒකෙන් 120ක් විතර වෙනවා ජර්මනිය, ප්‍රංශය, ඉතාලිය, මහා බ්‍රිතාන්‍ය, රුසියාව, බ්‍රසීලිය, කැනඩාව, ස්පාඤ්ඤය. ඔය තමයි ලෝකයේ තිබුණ 1975 දී ලෝකයේ තියෙන විශාලම ආර්ථිකයන්. ඒ හැම රටක්ම ජපානය ඇරෙන්න, බ්‍රසීලිය ඇරෙන්න හැම රටක්ම වගේ යුරෝපීය රටක්. දැන් 20-30 වෙනකොට මේක වෙනස් වෙන්නට යනවා. තරමක් වෙනස් වෙන්නට යනවා. කොහොමද වෙනස් වෙන්නේ? 20-30 වෙනකොට දැන් තියෙන ආර්ථිකයේ පෙනෙන විදියට ඇමරිකාව තමයි ඒත් ලෝකේ විශාලම ආර්ථිකය වෙන්න යන්නේ. ඩොලර් ට්‍රිලියන 24ක් විතර වෙනවා. ඊළඟට එන්න යන්නේ චීනය. ඩොලර් ට්‍රිලියන 19ක් විතර වෙනවා. ඊට පස්සේ ඉන්දියාව ඩොලර් ට්‍රිලියන 7.3යි, ජපානයේ ඩොලර් ට්‍රිලියන 6.5. ඉතින් අර 75 තිබුණ රටවල්ම තියෙනවා රටවල් දෙකක් ඒ ලෝකේ විශාලම ආර්ථිකයන් වලින් 2020-30 වෙනකොට රටවල් දෙකක් අයින් වෙනවා, රුසියාවයි ස්පාඤ්ඤයයි. රටවල් දෙකක් ඇතුළට යනවා. ඒ යන රටවල් දෙක ඇවිල්ලා චීනයයි ඉන්දියාවයි. ඊට පස්සේ ආසියාවේ මේ පළවෙනි රටවල් 10න් විශාලම ආර්ථිකයන් දෙවෙනි ස්ථානය, තුන්වෙනි ස්ථානය, හතරවෙනි ස්ථානය තියෙන යන්නේ ආසියාවේ ආර්ථිකයන් චීනය, ඉන්දියාව, ජපානය. අපි මේ ආර්ථික පරිවර්තනයේ කොටසක් වෙනවා. ශ්‍රී ලංකාව කියන මේ දූපත කොටසක් වෙනවා. අපිට විශාල පිම්මක් ගන්නට පුළුවන් මේ ලබන දශකය අවුරුදු 15 ගත්තොත් 20-30 වෙනකොට විශාල පිම්මක් ලබා ගන්නට පුළුවන්. නමුත් මේක ලබා ගන්නට නම් මට ප්‍රථමයෙන් කතා කරපු උතුරු ප්‍රදේශයේ නියෝජනය කරන මන්ත්‍රීතුමා කිව්වා වගේ සංහිඳියාව වැදගත් වෙනවා. මොකද ඝට්ටනයක් තියෙන රටක අභ්‍යන්තර හෝ බාහිර ඝට්ටන තියෙනවා නම් ඒ රට ආර්ථිකව සංවර්ධනය කරන්න අපහසුයි, බෑ. ඒ නිසා සංහිඳියාව මූලිකයි, මූලිකයි ආර්ථික සංවර්ධනයට. ඉතින් අපිට කරන්න පුළුවන් හැම දෙයක්ම අපි රජයක් හැටියටත් විපක්ෂයක් හැටියටත් එකතු වෙලා සාකච්ඡාවන් හරහා සංහිඳියාව පිළිබඳ ප්‍රශ්නය, විවස්ථාව පිළිබඳව ප්‍රශ්නය, අපි ඒ ප්‍රශ්න කතා කරලා සාකච්ඡා කරලා පොදු විසඳුම් වලට ඇවිල්ලා අපි අත්තිවාරම දාන්න ඕනේ මේ රට වැඩි වැඩියෙන් සංවර්ධනය කරන්න. අපි ආසියාව දිහා බැලුවොත්, ඒක පුද්ගල ආදායම දිහා බැලුවොත් බංගලාදේශයේ ඩොලර් 1400 ගානයි, ඒ වගේම භූතානයේ 2800යි, ඉන්දියාවේ 1700ක් පමණ වෙනවා, මාලදිවයින තමයි වැඩිම 8700ක් වෙනවා ඩොලර් ඒක පුද්ගල ආදායම, ඒ වගේම නේපාලයේ 750ක් විතර, පකිස්තානයේ 1400ක් විතර, ලංකාවේ 3767යි. ඉතින් දකුණු ආසියාවේ ඉදිරියෙන් ඉන්න රට හුඟක් විදියට අපිට කියන්නට පුළුවන් ශ්‍රී ලංකාව කියලා කියන්න පුළුවන්. නමුත් අපි දකුණු ආසියාව එක්ක විතරක් මේ රට සසඳන්න බැහැ. මම හැමදාම මේ තර්කය ඉදිරිපත් කරනවා.
අපි තමා කාලය අවසන්යි.
මට විනාඩියක්වත් දෙන්න නැත්නම් මට මේක
අවසන්යි. හොඳයි විනාඩියක් කතා කරමු.
අනේ මට පොඩි බොණියක් දුන්නා නම් මම ඉක්මන් කරනවා. හරි මම ඉක්මන් කතා කරලා අවසන් කරන්න. දකුණු මුළු ආසියාවම ගත්තොත් අපිට පුළුවන් 20-30 වෙනකොට, බොහොම ස්තුතියි. මට අපිට පුළුවන් 20-30 වෙනකොට චීනයයි තායිලන්තයයි අභිවවා යන්න පුළුවන්. චීනයයි තායිලන්තයයි අභිවවා යන්නේ. අපි චීනයයි තායිලන්තයයි අභිවවා ගියාම එදාට අපි ආසියාවේ රටවල් පහක් තුල, පළවෙනි රටවල් පහ තුල ලංකාවත් ඉනවා. එතකොට අපිට වැඩි ඉන්ද්‍රියෙන් ඉන්නේ සිංගප්පූරුවයි, මලේසියාවයි, කොරියාවයි, ජපානයයි, තායිවානයයි පමණයි. නැත්තම් අපි ඒ රටවල් පහ ඇතුළට ශ්‍රී ලංකාව 20-30 වෙනකන් එනවා. මේක ඇත්තටම සිහිනයක් නෙමෙයි. මේක ඇත්තටම කරන්න පුළුවන් දෙයක්. අවුරුදු 5ක කාලයක් තුලදී අපිට මේක කරන්නට පුළුවන්. අපි දන්නවා දැනටමත් අපි රජයේ පත් වුණාට පස්සේ අපි මත්ස්‍ය තහනම ඉවත් කරගත්තා. එදා අවාසිය ඩොලර් මිලියන 75යි. අද වාසියකේ දෙගුණයක් විතර වෙනවා. අපිට පුළුවන් වෙලා තියෙනවා යුරෝපීය සංගමයට ගිහිල්ලා GSP Plus එක AI යෝජනා කරලා තියෙනවා. ඒක අහෝසි කරන්න මැයි මාසයේ වෙනකොට ඒක අහෝසි වෙයි. බාණ්ඩ 7700ක්
අපිට අපනයනය කරන්නට පුළුවන් යුරෝපයට බාණ්ඩ 7000ක් ඇඟලුම් විතරක් නෙමෙයි ඩබර් නිෂ්පාදන නොයෙකුත් බාණ්ඩ තියෙනවා 7000ක් වාසිය ඩොලර් මිලියන 100 ගණන් වෙනවා එදා GSP Plus එක නැති වෙනකොට මේ රටේ කර්මාන්ත ශාලාවල් 397ක් වසුණු ලැබුවා කර්මාන්ත ශාලාවල් ඒ රැකියාවල් දසදහස් ගණනින් අහිමි වුණා අපිට නැවත අවස්ථාවක් තියෙනවා 2017 ඉඳලා මේ කර්මාන්ත ශාලාව විවෘත කරන්න අලුත් කර්මාන්ත ශාලාවල් විවෘත කළා රැකියාවල් ලක්ෂ ගණන් ඇති කරන්න GSP Plus එකේ වාසිය හරහා අද හම්බන්තොට ගැන මම කතා කරන්න යන්නේ අනිත් කතිකයන් සඳහන් කළා ඩොලර් බිලියන 1000කට වැඩි එන්න අත්සන් තබනවා අද තියෙනවා තීරණයක් මේ රජයේ තීරණයක් තියෙනවා ඉදිරියට යන්න ඒ හම්බන්තොට ගිවිසුම් හරහා ඉදිරියට යන්න ඒ වගේම මිලේනියම් චැලෙන්ජ් ෆන්ඩ් එකක් තියෙනවා මේක 2024 එක්සත් ජාතික පක්ෂයේ ප්‍රමුඛ රාජ්‍ය සාකච්ඡා කරමින් යනකොට තමයි එදා හිටපු ජනාධිපතිනිය අපේ රජය අවසන් කළේ අපි නැවතත් ඒක දැන් සාකච්ඡා කරමින් යනවා ඒ රනිල් වික්‍රමසිංහ අග්‍රාමාත්‍යතුමා ඒ ආරම්භ කරපු සාකච්ඡාව දැන් අපි තව මාස ගණනාවකින් අත්සන් තියන්න බලාපොරොත්තු වෙනවා මිලේනියම් චැලෙන්ජ් ෆන්ඩ් එකට අත්සන් තිබ්බහම අවම ප්‍රමාණය ලංකාවට ලැබෙන්නේ ඩොලර් මිලියන 300යි සමහර විට ඩොලර් මිලියන 550 දක්වා ඒක ඉහළ යන්නට පුළුවන් ඉතින් මම කෙටියෙන් කියන්න හැදුවේ විශාල විදේශ සංචිතයක් ඇති වෙනවා ඒ වගේම ආයෝජනයක් ඇති වෙනවා අපි මේ පරිසරය හදාගෙන තමයි යන්නේ මේක හදාගෙන අපි ගිහාම අනිවාර්යෙන්ම ශ්‍රී ලංකාව දකුණු ආසියාවේ නෙමෙයි ආසියාවේ ආදර්ශමත් රටක් වෙනවා මේකේ ප්‍රතිලාභ අපි බලාපොරොත්තු වෙනවා මේ රටේ හැම කොටසකටම උතුරු නැගෙනහිර කොටස ඇතුළුව දකුණු කොටස ඇතුළුව හැම කොටසකටම ඒ ප්‍රතිලාභය බෙදා දෙන්න ස්තුතියි
ස්තුතියි